सहजानंद स्वामी महाराज की जय। स्वामी नारायण भगवान की जय। वर्णिवे शरमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये। आनंद आनंद मारे अंतरे जोता सहजानंद करुणा ना सागर श्री हरि मने मरिया परमानंद। हे हरिवर सुखदाता स्वामी तमने निरख्या करूं एक तार हेते हैया माधारी प्रभु करूं अतिशय प्यार। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री नीलकंठाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज
की जय।
वाला भक्तों सूरत ने आंगणे आजे आ रविसभानु आ नूतन जग्या में अत्रेना हरिभक्तोए सुंदर मजानु आयोजन कर्यु छे। वाला वाला राजा धीराज महाराज आपण सब कोई ने दर्शन दई रिया छे। भगवान ना एक वाला भक्त शिवलाल भाई नी कथा जे हमणा थी रविवार नी सभा मा प्रस्तुत छे एज कथा ने आपनी आगळ हूँ रजू करीश। जे कोई ने भगवान मेळवानी इच्छा होय परमात्मानो महिमा जाणीने भगवानना महादिव्य सुखने पाममानी लालसा सत्संग प्रतापे जेना हृदयमां जागी होय एने आ आख्यान अति कामनू छे। प्यारा मारा श्री हरि श्री हरे करो मुझ अंतर मावास तमारा वाहला भक्तनी करो कथा प्रकाश। ए जी अति वाला छे तमने तमारा भक्त सदाय ए जी अति वाला छे तमने तमारा भक्त सदाय रीजू तमने श्री हरि એના ગુણ લાગા, હે અક્ષરધામના અધિપતિ શ્રી પુરુષોત્તમ રાય, તમને જે જે પામ્યા તે તો મોટા મુક્તો ગણા. એજી ગુરુ ગોપાળાનંદજી અને સ્વામી જે ગુણાતીત, એવા સંતમાં જેમણે કરી દેહથી વધુ પ્રી. સદગુરુ ગોપાલ સ્વામી જેવા સંતમાં, ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતમાં દેહ કરતાં પણ વધારે પ્રીતિ કરનાર એ શિવલાલભાઈને લાખો વંદન છે.
એ જી ભગા દોશીનો એ દીકરો એવો હતો શિવલાલ, સંતોનો હતો એ લાડલો, તેથી શ્રી હરિ ને હતો વહા.
ભગવાનનો અતિ વાલો ભક્ત શિવલાલ,
તૃણવત ફેંકી આ જગતને દામે ઉપડ્યા જટ, આવી કથાને સાંભળી કરીએ એવી જ ચીવ.
આ શિવલાલભાઈના આખ્યાનને કહેવાની પાછળ મારા દિલનો આશય આ છે કે મને અને તમને શિવલાલભાઈના જેવી ધામે જવાની ચીવટ થાય. ચીવટ શબ્દ સમજો છો ને, એકદમ પરમાત્માની પાસે જવા માટે આપણા અંતરમાં ઈચ્છા જાગે, અને માત્ર ઈચ્છા નહીં પરંતુ ઈચ્છા પ્રમાણે આપણાથી પ્રયત્ન થાય, ઝીણવટ રીતે જે પ્રયત્ન કરવામાં આવે એને ચીવટ કહેવાય.
ભગો દોશી ને શિવલાલની કહું છું બાકી વાત,
જે બાકી છે એ કથા કહું છું.
ગાતા સુણતા આ કથા આનંદ આવે અઘાત,
અપાર આનંદ આવે એવી અદ્ભુત આ કથા છે. ભગવાનમાં હેત થાય, સંતમાં હેત થાય, હરિભગતનો મહિમા સમજાય એવી આ કથા છે. જગતમાંથી આપણો આત્મા નીકળે અને ભગવાનના અતિ અતિ દિવ્ય આનંદમાં ભળે એવી અણમોલ આ એક આદર્શ ભક્તની કથા છે, કે આપણને પણ એના જેવા થવાનું મન થાય, કે થાવું તો શિવલાલ જેવું. જોકે શિવલાલની પૂરી કથા તો અહીં થાય એમ નથી, ત્રણ હપ્તા એમના પૂરા થઈ ચૂક્યા છે, ચોથો હપ્તો હું આ સુરતમાં નૂતન જગ્યામાં આપની આગળ પ્રસ્તુત કરું છું, આના પછી બે હપ્તા બીજા આવશે ત્યારે ભગા દોશીનું અને શિવલાલભાઈનું સંપૂર્ણ આખ્યાન પૂરું થશે. આપણે ચોથા હપ્તામાં પ્રવેશ કરીએ છીએ. પ્રથમ એક કથા શિવલાલભાઈના જીવનમાંથી એ જાણવા જેવી છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ઉપાસના જ જીવનનું સર્વે કામ કરી આપે છે, ઓનલી ઉપાસના. પણ એ ખ્યાલ રાખવો જરૂરી છે કે જેની ઉપાસના હોય એની આજ્ઞામાં ઉપાસકે રહેવું જોઈએ. એ તો સામાન્ય નિયમ છે કે જેને શરણે ગયા હો એની મરજી તમારે પાળવી પડે તો જ તમે એના શરણાગત ગણાવ. પરંતુ ઉપાસના વિના કેવળ કર્મના નાડા ખેંચે કોઈ અક્ષરધામે જઈ શકે નહીં, મરી જાય કૂટી કૂટીને તોય. ઉતાવળી નદીને કાંઠે ગાડું હાલ્યું જાય છે અને ગોપાળાનંદ સ્વામી શિવલાલને ઉપદેશ કરે છે. સાચી આ વાત નીકળી એ પણ જાણવા જેવી બાબત છે. શિવલાલ ગોપાળાનંદ સ્વામીનો વર્ષ દાડે એક બે મહિના સમાગમ કરવા જાતા એનો એ નિયમ હતો. પછી સંતો તો કાંઈ એક બે મહિના એક જગ્યાએ રહીને શિવલાલને ઉપદેશ આપી શકે એવી પરિસ્થિતિમાં હોય નહીં, એમનું તો વિચરણ ચાલુ હોય. એટલે શિવલાલભાઈ પણ સંતોની સાથે સાથે વિચરણ કરતા અને સંતોની સેવા અને વાતો સાંભળતા એમ એણે ખૂબ સંતોનો લાભ લઈને પોતાના આત્માને બળિયો બનાવેલો, આ લોકમાંથી લુખો કરેલો. એક દિવસની આ કથા છે. ગોપાલન સ્વામી ગાડીમાં બેઠા છે, સાથે શિવલાલભાઈને લીધા છે અને બોટાદની ઉતાવળી નદીમાં બરોબર વૈશાખ મહિનો હાલતો ધોમધોમ ધકતા એ ઉનાળાના તાપમાં આ ગાડી નીકળી છે. આનાથી એ પણ સાબિત થાય છે કે આવા ધોમ ધકતા તાપમાં શિવલાલ ગોપાલન સ્વામી જેવા સંતની સાથે ગરમી વેઠીને ગામડા ફરતા. પણ આવી ગરમીમાં ઉતાવળી નદીની રેતીમાં હોઈને એક બાવો તપ કરતો હતો. આશ્ચર્ય થયું, લોકો એને આશ્ચર્યથી જોવા ટોળે વળ્યા હતા. એને જોઈને ગોપાલ સ્વામી બોલ્યા, શિવલાલ જો જોઈ આ બાવો શું કરે છે? શેઠે નજર કરી, સ્વામી આ તો પંચાંગની તાપતો હોય એવું લાગે છે. એમ? હા સ્વામી, આ બાવો તો તપેલી વેળુમાં લગભગ લોકો કહે છે 2 કલાકથી લોઢાના પતરા ઉપર ઊંધો સતો પડખાભેર શરીર બાળે છે. જબરું તપ કહેવાય ને સ્વામી, બધી ચામડી કાળી કરી નાખી છે. શિવલાલ કહે છે, જબરી તપશ્ચર્યા ભાઈ, આની જબરી તપશ્ચર્યા. ત્યારે ગોપાલ સ્વામી બોલ્યા, શિવલાલ આ સાધુ ભલે આખી જિંદગી દેહને આટલું કષ્ટ આપે, આ સાધુ આખી જિંદગી ભલે દેહને આટલું કષ્ટ આપે, સૂકો રોટલો ખાય, પણ તે એકડા વિનાના મીંડા જેવું છે. ગમે એટલા મીંડા કરો પણ એકડો ન હોય તો સરવાળો શું મૂકો તમે? શિવલાલ કે, સ્વામી એમ કેમ કહો છો? શિવલાલ એને ભગવાનની ઉપાસના નથી. હા, ભગવાનને માનતો નથી, કર્મને જ માને છે, એટલે એને માથે જન્મ મરણ અને લખ ચોરાશી ઊભી છે. અક્ષરધામમાં તો સ્વપ્ને જઈ શકશે નહીં. અને શિવલાલ તું ભલે એવા તપ જપ નથી કરતો, વળી મશરૂના ગાડલામાં હુવે છે, દૂધ ચોખાને સાકર જમે છે, હિંડોળા ખાટે હિંચકે છે, લાખો રૂપિયાની દોમદોમ સાહેબીમાં તું આળોટે છે, છતાંય તારો એક પગ અહીં છે અને એક પગ અક્ષરધામમાં છે. શિવલાલને બહુ નવાઈ લાગી કે આટલી બધી બાદશાહી કરીએ તોય અક્ષરધામ આપણને પ્રાપ્ત છે, કારણ શું? શિવલાલ તારે પ્રગટ ભગવાનની ઉપાસના છે એ એનું કારણ છે. તારે પ્રગટ ભગવાનની ઉપાસના છે અને આવા એકાંતિક સંતોમાં દિવ્ય ભાવ છે. આવા એકાંતિક સંતોમાં એટલે સ્વામીએ જેને કીધા હોય એને. પણ 2 વાત ચોખ્ખી કરી નાખી, એક તારે પ્રગટ ભગવાનની ઉપાસના છે, બીજી કે તારે આવા એકાંતિક સંતોમાં શું છે? દિવ્ય ભાવ છે. બોલો જો શું છે? જે ગોત્યો જડે નહીં, સમજાણો, બહુ દુર્લભ છે. દિવ્ય ભાવ બહુ દુર્લભ છે. મુમુક્ષુતા આપણામાં હોય, ધર્મ નિયમ પાળવાની તાકાત આપણામાં હોય અને એકાંતિક સંતો આપણી સામે બેઠા હોય, પણ દિવ્ય ભાવ ગોત્યો જડે નહીં. જો દિવ્ય ભાવ આવે તો જીવનું કલ્યાણ થતા વાર નથી. અને આ દુનિયામાં ભગવાનને ઉપાસનારાની તો કાંઈ તાણ નથી. ઢગલે ઢગલા ઉપાસકો છે, પણ પ્રગટ ઉપાસકો ગોત્યા જડે નહીં. બધાય પરોક્ષ પરમાત્માને ભજે છે, પણ પ્રગટમાં પ્રતીતિ લગભગને હોય નહીં. ભગવાનને સાક્ષાત પ્રત્યક્ષ માનીને, મૂર્તિમાં પ્રત્યક્ષ માનીને, અણુ અણુમાં પરમેશ્વરનો સતત હાજરા હજુર સ્વીકાર કરીને જે ભગવાનને સેવે એવા ભક્તો બહુ ઓછા છે. માને 200 વર્ષ પહેલાં ભગવાન હતા, હવે આ એની બધી મૂર્તિઓ છે. માને અક્ષરધામમાં કોઈક એક ભગવાન છે, આ એના બધા સ્વરૂપો છે, પણ એ જ આ એમ કોઈથી ધારી શકાતું નથી. એમ ધરાય તો દિવ્ય ભાવ કહેવાય, વાત થાય અમલ ન થાય. બહુ અઘરું છે. શિવલાલને અમલ હતો, પ્રગટ ભગવાનની ઉપાસના હતી, અને અક્ષરધામમાં જે મુક્તો છે એ જ આ સાધુનો વેશ લઈને બેઠા છે, હરિભક્તોનો વેશ લઈને એ જ મુક્તો અહીં બેઠા છે. એમ સંતોમાં દિવ્ય ભાવ હતો. એટલે સ્વામી કહે છે કે તારો એક પગ આયા છે ને એક પગ અક્ષરધામમાં છે. એટલે વાર નથી, દેહ પડ્યો નથી કે અક્ષરધામ મળ્યું નથી. માટે તારે પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થશે. કહેતા અક્ષરધામમાં અખંડ ભગવાન શ્રી હરિનો મહા આનંદ શિવલાલ તને મળશે, અને ઓલા બાવાને માથે 84 છે. આવી વાત કરી, ગજબની વાત કરી. અને સમજી લ્યો, કેવળ સાધન કરતા મળે નહીં અક્ષરધામ, ઉપાસનાના બળથી એ તરે છે માયા તમામ. ગીતામાં ભગવાને કહ્યું, દૈવી યશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ્ય પ્રપદ્યંતે માયા મેતાં તરંતી તે. મારે શરણે આવે, મારી ઉપાસના કરે, મારું ધ્યાન ભજન કરે એ જ માયાને તરે, એમ ગીતામાં ભગવાન બોલ્યા. ભગવાનને મેલીને તો ઘણાય મથેશ કે અમે કાંઈક મેળવી લઈએ એમ. પ્રગટ પ્રભુની ઉપાસના કરો સાચા સંતનો સંગ. બે વસ્તુ, સહેજે કલ્યાણ થાય છે એ ધરજો મનમાં ઉમંગ. પ્રગટ પરમાત્માની ઉપાસના અને સાચા સાધુનો સંગ હોય તો વાંધો નહીં આવે, મળી જશે, અક્ષરધામ મળી જશે. બહુ મુશ્કેલ છે જેને મેળવવું, તપે કરીને ખપી જવાય રે તો એ ધામે નવ જવાય રે, રાફડા થઈ ગયા તો એ ન્યા નથી, સપનામાં અક્ષરધામ આવ્યું. અને ભગવાન સ્વામિનારાયણે ચપટી વગાડી ત્યાં આખી સભા અક્ષરધામમાં ગઈ હતી. કેમ જે એ અક્ષરધામના ધણી હતા, એનું જ પમાડ્યું અક્ષરધામ પમાય છે. મહારાજ એમ કહેતા હતા કે એ અક્ષરધામ સાધને કરીને પમાય એવું નથી, તમે મારા થયા છો તો હું તમને મારા બળે અક્ષરધામ પમાડીશ, હું પમાડીશ, એમ મહારાજ કહેતા. એવું કહેતા હતા. એક વાત સુણો વ્રજવાસીજી, તજો સાધન નો ઉર આંબળો વ્રજવાસીજી. કહું વાત સુણો વ્રજવાસી, સાધનનું અભિમાન કોઈ દી કરશો નહીં. સાધન કેવળ ભગવાનની પ્રસન્નતા અર્થે અતિ નિર્માનીપણે કરાય. સાધનથી નથી ધામ મળતું, નથી ધામી મળતા. કદાચ સાધનથી અભિમાન મળી જાય, શ્રેષ્ઠ હું છું એવું થઈ જાય, ઓલું હાથમાં નહીં આવતું. એ તો શરણાગતિથી આવે છે, હાથ જોડીને પગમાં પડવાથી મળે છે. માટે કદી કોઈએ મેં આ કર્યું ને હું આ કરું છું, મેં આટલા વ્રત તપ કે આટલા જપ મેં જીકી નાખ્યા, આટલી યાત્રા પગે હાલીને આમ ફલાણું ઢીકડું બધું મેલો નવે કર્યું હશે તો ભગવાન રાજી થશે. રાજી થશે જ તમારું સારું થાય. બાકી તમે આવું બધું કરી નહીં, દાન પુણ્ય કરી નહીં, પછી નર્યા તમારી નામની કમાણીના ગાણા ગાયા કરશો તો એમાં ને એમાં બધું વપરાઈ જાય. દલી દલી ઢાંકણીમાં ઉઘરાવા જેવું થાય. એ જી અક્ષરધામને પામવા જોઈએ પ્રગટનું બળ, એ વિના મેળ ખાય નહીં એ ભલે ને ખાતા વળ નહીં મેળાવે. અરે ઉપાસનાના બળ વિના મળે ન સિદ્ધિ કાંઈ, કોઈ સિદ્ધિ ઉપાસનાના બળ વિના મળતી નથી. વચનામૃત પ્રથમ પ્રકરણનું 56મું જોઈ લેજો જરાક ઘેરે જઈને. એ જી ઉપાસનાના બળ વિના મળે ન સિદ્ધિ કાંઈ, હરિના બળે જગતમાં જે ચાહો તે પમાય. ઉપાસનાના બળની વાત અદ્ભુત છે. માટે ભગવાન શ્રી હરિનું બળ રાખવું સૌથી અધિક. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. ભગવાન સ્વામિનારાયણે રાજા યુધિષ્ઠિરને અને અર્જુનને વચનામૃતમાં યાદ કર્યા છે અને પછી એમ ચોખ્ખું કીધું કે અર્જુન જેવી ઉપાસનાની તમારે અંતરમાં ખુમારી રાખવી, એવી મહારાજે આપણને ચોખવટ કરીને વાત આપી દીધી છે. કર્મનું કૂટણું કૂટતા ને જાશો તમે જ કૂટાય, જ્ઞાન બળ પ્રદાતા હરી એ કર્મ ફલિત કરે તો થાય. કર્મ એની મેળે કોઈને આવીને સુખ કે દુઃખ આપી શકતું નથી. કર્મ ફળ પ્રદાતા ભગવાન શ્રી હરિ તે કર્મને ફલિત કરે તો જ કર્મ ફલિત થાય, બાકી કર્મથી કાંઈ થતું નથી. કર્મ ફળ પ્રદાતા હરિ જે કર્મને જ્યારે ફલિત કરે ત્યારે તે કર્મ તે વ્યક્તિને સુખ યા તો દુઃખ અનુભવાવે, એની મેળે કર્મ કોઈને કાંઈ કરતું નથી. માટે સર્વ કરતા એક ભગવાન શ્રી હરિ છે એમ સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. ભાગવત વાંચો તોય, ગીતા વાંચો તોય, મહાભારત વાંચો તોય, વિષ્ણુ પુરાણ વાંચો, જે વાંચવું હોય વાંચો. વચનામૃત, સત્સંગી જીવન, ગોપાલ સ્વામીની વાતું, ગુણાતીતાનંદ સ્વામીની વાતું, હરિલીલામૃત વગેરે વગેરે. માટે આપણે સમજી જવું, ડાયા થવું, બે હાથને ત્રીજું માથું ભગવાનના ચરણમાં ઢગલો થઈ જવું. તાર તોય તું ને માર તોય તું, કાંઈ નથી મારી પાસે, તું ઉગાર બસ તું ઉગાર. શરણાગતિ છે એક, બસ એક તારો આશરો છે, હું તો તારે આશરે આવ્યો છું. અપનો બિરુદ સંભારો શ્યામ, મારો થાય અને મારે માયાપાર કરવો એવો તમારો વરદાન છે, એવું તમારું બિરુદ છે. અદ્ભુત વાત છે. આ શિવલાલભાઈને ગોપાલ સ્વામી ઉપદેશ આપ્યો કે મારે ને તમારે બધાને કામનો છે. વળી શિવલાલભાઈને ભગવાન સ્વામિનારાયણે એક બે ભક્તની સેવા કરવાની જે આજ્ઞા આપી હતી અને શિવલાલભાઈએ એ આજ્ઞા પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજીને અને પૂર્ણ પુરુષોત્તમના એ ભક્તોનો મહિમા સમજીને જે સારધાર પાળી, એ બે પ્રસંગ મારે આપની સમક્ષ કહેવા છે. અદ્ભુત પ્રસંગ છે. એક શિરવાણિયાના ગીગા ધાંધલનો અને બીજો સારંગપુરના રાઠોડ ધાંધલનો. આ બે પ્રસંગ અદ્ભુત છે. આમાંથી શિવલાલભાઈને ભગવાનના નાની દુર્બળ સ્થિતિવાળા હરિભગતનો કેટલો બધો મહિમા છે એ સમજાય આવશે. અને સમગ્ર સત્સંગને એ સૂચિત કર્યું કે આ સત્સંગમાં કોઈ પણ ગરીબ ખોરડું, ગરીબ ઘર, ગરીબ સત્સંગી જો તમને દેખાય તો એને મદદ કરવાનું ચૂકશો નહીં, એમાં ધનવાનોને ખાસ ભલામણ, તકે એની સેવા કરજો, ગરીબના છોકરાની ફી ભરી દેજો, એ માંદા પડ્યા હોય ને ઓપરેશન કે કાંઈક ખર્ચો આવે તો ઊભા રહેજો, છાતી ઠોકીને ઊભા રહેજો કે મુજાઈશમાં, ચિંતા કરીશમાં, વ્યાજે પૈસા લેવા જાઈશમાં, હું છું ને, ભલે થાય જે થાય તે, સીધા ડૉક્ટરને દઈ દેજો, કહેજો ડૉક્ટરને કે મારો ભાઈ માનીને સેવા કરજે, પૈસા મારી પાસે લઈ લેજે, તો હું તમને તિલક સાંલાને વંદન કરું, ધન્યવાદ આપું. આ બે પ્રસંગથી આ વાતને ઉપસાવવા માગું છું. અદ્ભુત પ્રસંગ છે. પહેલો પ્રસંગ રજૂ કરું છું શિરવાણિયાના ગીગા ધાધલનો.
એજી પરીક્ષા લેવા દાસની હરી સદા છે હોશિયાર.
સ્વામિનારાયણ ભગવાનના ખેલ મને તમને ન સમજાય એવા છે, એના થાય એને એ કશા વગર રહેતા નથી, એમનો એ સ્વભાવ છે.
પરીક્ષા લેવાની જ દાસની હરી સદા છે હોશિયાર.
એમાંથી આપણે છટકી શકીએ જ નહીં, એ આપણી પરીક્ષા લઈ જ લે, ઓય ઓય કરી કે રાયડો પાડીએ, એ છોડે નહીં, કોઈને ન છોડે, તમને નમને ગમે એને.
જ્ઞાન પરીક્ષા પાસ કરે પછી વરસાવે બહુ પ્યાર.
એકવાર આપણને બરાબર ઘડે, ભણાવે, પેપર બરાબર લે, પરીક્ષા લે, પાસ કરીએ આપણે, પછી આપણા ઉપર અઢળક ઢળી પડે છે ભગવાન, રાજી બહુ થાય છે. વાલા ભક્તો, બોટાદ પાસે શિરવાણિયા નામનું ગામ છે, ત્યાં ગીગા ધાજલ કરીને એક મહાન ભક્ત હતા. શિવલાલભાઈના જીવનકાળ દરમિયાન એ ભક્ત બંને આંખે આંધળા હતા, પરંતુ સમજણરૂપી આંતરચક્ષુ એમના ભારે ખુલેલા, બહુ સમજણા, બહુ ડાયા, ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી માનતા, મહારાજની ખૂબ ભક્તિ કરતા. ભગવાન શ્રીહરિએ એમની ઘણી બધી કસોટી લીધી. આ ગીગા ધાધલને એમના પત્ની, એક દીકરો અને એક દીકરી, આટલું કુટુંબ હતું. સુખે શ્રીહરિનું ભજન કરતા, ઘરમાં આવક પણ હતી, પણ સ્વામિનારાયણ ભગવાનને પામવા માટે જ્યારે એને હૃદયમાં ઉમંગ જાગ્યો અને સ્વામિનારાયણ ભગવાનને બરાબર જ્યારે બાજ્યા, ત્યારે સ્વામિનારાયણે એમની કસોટી શરૂ કરી. જેવો તેવો વળી ગયો હોય ને તો મહારાજ કાંઈ બહુ એને વતાવતા નથી, પણ બરાબરનો ખાઈ ખપૂચીને સ્વામિનારાયણને પકડવા વાહે થાય ને, પછી સ્વામિનારાયણ એની બરાબર કસોટી કર્યા પછી પકડાય છે, કહેતા એના હાથમાં આવે છે. પણ જેને બહુ સ્વામિનારાયણને હાથમાં લેવા ન હોય, સ્વામિનારાયણનું હાથમાં લેવું હોય, એને સ્વામિનારાયણ જે માગે એ દઈ દે, લોસા ઉડાડતા જાય ને આવડવા, એ લોસે બાજ્યા કરે, પણ ભગવાન આગાવ્યા જાય. મારી ભાષા તો સમજાય છે ને તમને? તો વાંધો નહીં, લોચામાં સમજો ને, ભગવાન સિવાયનું એ બધા લોચા કહેવાય, ગમતા હોય આપણને, એટલે ભગવાનને પકડવા જાય ને ભગવાન લોચો ઉડાડે એટલે આપણે પછી એને બાજી પડીએ ને ભગવાન વયા જાય. પણ જે ભક્ત કેવળ ભગવાનને જ પામવા માટે જ્યારે બરાબર ઠરાવ કરીને ભજન કરવા માંડે, પછી ભગવાન એની એ ચકાસણી કરે છે કે સાચો છો ખોટો, આ ઉપલો ઉપલો દેખાવ છે કે અંતરના ઊંડાણ માછી મારો તને ખપ છે, જરાક ચકાસિત કરે ને. આ પતિ પત્ની, દીકરો અને દીકરી હરિભજન કરે છે, ભગવાન સ્વામિનારાયણને જ્યારે ગીગા ધાદલ બરાબર વળી ગયા ત્યારે ભગવાન સ્વામિનારાયણે સૌ પ્રથમ એનું બૈરું ધામમાં ઉપાડ્યું. કેમ થાય, જાવા દો ને કા, તારે હું મોટી ઉંમરે ઉપાડ્યું હોય તોય મુજારો થયો. પહેલું કામ ઠાકોરજી આ કર્યું, ગીગા ધાદલનું બૈરું લઈ ગયા, ભગત વિધુર થયા. પછી દીકરી હતી એને પરણાવીને સાસરે મોકલી, એ થોડો સમય સાસરે રહી ત્યાં દીકરી વિધવા થઈ, જમાઈ રાજ ઉપાડ્યા. એ રાંડેલી દીકરી ઘરે આવી, ગીગા ધાધલે વિચાર્યું કે ઠાકોરજી ઠીક છે, તમે પરમેશ્વર છો અને અમારે તમારું કામ છે, બીજું કાંઈ જોતું નથી, ખમાઈ એમ મારજે બાપા, પરીક્ષા લેવી હોય લેજે, પણ તું મળજે, તારી સેવા મળજો. સમય પછી સમય હાલ્યો જાય છે. પોતાનો એકનો એક યુવાન દીકરો છે, ગોવિંદ એનું નામ છે. અડધી રાતનો સમય હતો, ઘરમાં અચાનક અંજવાળું થયું. ગોવિંદ માંદો ખાટલામાં હૂતો છે. સ્વામિનારાયણ ભગવાને ગોવિંદને દર્શન દીધા. ગોવિંદ કહા મહારાજ પધારો. ગોવિંદ અમે તને તેડવા આવ્યા છીએ. ગોવિંદ હામું જોઈ રહ્યો. ગોવિંદ પણ તારા બાપા રાજી હોય તો લઈ જાય, તારા બાપાને પૂછ, રાજી છે? એટલે ગોવિંદે ઊંચે હાદે હાથ કર્યો અને બાપા પડખે હશે, બાપા શું મહારાજ આવ્યા છે? એમ હા, શું મહારાજ કહે છે? કાંઈ કે મહારાજ એવું કહે છે કે તને તેડવા આવ્યો છું ને તારા બાપા હા પાડે તો તેડી જાઉં. ત્યારે ગીગો ધાધલ બોલ્યા કે બેટા, તારા એવા ભાગ ક્યાંથી કે તને પ્રભુ તેડવા આવ્યા? હવે આ લોકમાં હું ઘડી કઈ રહીને કામ છે? વાલીને સામે રામ ઊભા હતા અને રામે કીધું કે વાલી, તારે જીવવું હોય તો જીવાડું. ત્યારે વાલી કહે છે કે અનંત બ્રહ્માંડનો સ્વામી, તમે મારા સામે ઊભા છો અને આવું મોત ફરી વખત મારે આવે નહીં. એક વાંદરો સમજે તો આપણે માણા ન સમજી હે, કે આવું મોત ફરી ન આવે એમ. કે બેટા મહારાજને કહી દે કે મારા બાપુ હા પાડે છે. એટલે ગોવિંદે કીધું કે મહારાજ, મારા બાપુ બહુ પ્રેમથી હા પાડે છે. ત્યારે કે ઠીક, તારા બાપુ તો હા પાડે છે પણ તારે ઈચ્છા છે? ત્યારે ગોવિંદ કે હા, હું તૈયાર છું. એટલે તરત જ એને ધામમાં ઉપાડ્યો. પછી તો બધું કુટુંબ ભેગું થયું, ગોવિંદનો બધો વિધિ પતાવ્યો. પછી ગામના બીજા ને ત્રીજા ને હગાવાલા ભેગા થયા અને ગીગા ધાધલને કે, તમને સત્સંગ હૈદ્યો નહીં, તમે ભક્તિ તો કરી પણ ભક્તિ તમને છે ને બરોબર પચી નહીં, આ બધું ખોટું થયું. શું તમારી સ્વામિનારાયણ ભગવાને રક્ષા કરી? ગીગો ધાધલ વચમાં જરા ઊંચા હવાદે બોલી ગયા, ભાઈ બંધ થાવ, સ્વામિનારાયણ ભગવાને અમારું જેવું સારું કર્યું છે ને એવું કોઈ કરે નહીં. કે સ્વામિનારાયણ ભગવાન મારા દીકરાને દુઃખમાં નથી લઈ ગયા, એ તો અક્ષરધામમાં લઈ ગયા છે, પોતાની સેવાનો મહા આનંદ આપશે. હું મારા છોકરાને અહીંયા હું સુખ આપત, મારો પ્રભુ તો એને આનંદથી ઝબોળશે. કે છોકરાને મારા ભગવાને સુખી કર્યો, તમને આ વાત ન સમજાય? કે અરે પણ તમારી પત્ની મરી ગઈ, દીકરી વિધવા થઈ, દીકરો વિયોગ ગયો, આ તે સત્સંગ કર્યાના ફળ હોય? અને ત્યારે ગીગા ધાધલે કીધું કે તમને ખબર નથી, તમે મરી કોને ગયા કહો છો? જે તરી ગયા હોય એને મરી ગયા ન કહેવાય. અને વહેલું મળું આ લોકમાં છીએ, તમારે જવું પડશે, પણ ભગવાન તેડવા આવે ને ધામમાં જાઓ એવું તમારે થાહે કેશ? ગમે એટલું લાંબુ જીવશો તોય એ વાતનો તમને લાભ મળશે? તમારો મેળ ખાહે? માટે આમાં તમને શું સમજાય? આ તો આધ્યાત્મિક માર્ગ છે, આ તો બધું છોડીને ભગવાનને પામી જવાનો રસ્તો છે. માટે તમે કોઈ ચિંતા કરતા નહીં, ભગવાન બધું બરાબર જ કરે. આવો બળભેરો જવાબ આપ્યો. અરે ગામના કે સારું. પછી બધા રવાના થયા. પછી તો છોકરો યોગ્યો એટલે ખેતીનું કામ પછી કોકને હોંપ્યું ને જેમ તેમ કરીને બધું રાગે પાડ્યું ને 6 મહિના થયા. ત્યાં વળી મહારાજ આવ્યા, એમની દીકરી માંદી પડી. ભગવાન સ્વામિનારાયણે દીકરીને દર્શન દીધા અને એમ જ પૂછ્યું કે દીકરી તારા બાપને પૂછ તો તને ધામમાં લઈ જાય, અમે તને તેડવા આવ્યા છીએ. ત્યારે દીકરીએ ગીગા દાદલને પૂછ્યું કે બાપુ મહારાજ મને તેડવા આવ્યા છે અને કહે છે કે તારો બાપ હા પાડે તો તને તેડી જાઓ. ત્યારે ગીગા દાદલ કે બેટા તારા ભાગ્યનો પાર નહીં, હવે મોડું કરીશ નહીં, ઉપડ ધામમાં. પણ કે બાપુ મને તમારી ચિંતા થાય છે કે મારો ભાઈ અયોગ્યો, મારી બા છે નહીં, તમારી ઉંમર વૃદ્ધ છે અને હું જાશ તો તમારી સેવા કોણ કરશે? ગીગા દાદલ કે મારી સેવા કરવાની તું ચિંતા કરમાં, જેણે ગર્ભવાસમાં સેવા કરી છે એ સેવા કરશે. તું તારું આવું સદભાગ્ય બગાડમાં જા, સુખે ધામમાં જા. ત્યારે દીકરી કે કાંઈ વાંધો નહીં બાપા. પછી છોકરીએ મહારાજને કીધું, મહારાજ મારા બાપુ હા પાડે છે. એમ તું તૈયાર છો? તો હા હું તૈયાર છું. પછી મારા દીકરીને લઈ ગયા ધામમાં. આમ એક પછી એક બધાને લઈ ગયા, ગીગા ભગતને પૂછીને લઈ ગયા. ગીગા ભગતે હવને ધામમાં જવાની રજા આપી. આવી હતી ગીગા દાદલની સમજણ, શિરવાણિયાના ગીગા દાદલ. પણ ભગવાન સ્વામિનારાયણ પોતાની કસોટીમાં પાસ થયેલા એ શિરવાણિયાના ગીગા દાદલ ઉપર બહુ રાજી થયા. ધન છે આને, અઘરો છે આવું થાવું. ભલભલા ભણેલા ગણેલા ડાયા બુદ્ધિશાળીથી પણ આમ નથી જીવાતું, આમ નથી આનંદ રાખી શકાતો. આમાં તો ઘણી બધી ભગવાનની નિષ્ઠાની બળની જરૂર પડે છે. ભગવાન એની માથે રાજી થયા. તે જ દિવસે બોટાદના શિવલાલભાઈને સપનામાં દર્શન આપીને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે શિવલાલ, અહો મહારાજ બોલો. ગામ શિરવાણિયાવાળા ગીગા દાદલ અમારી પરીક્ષામાં પૂરેપૂરા પાર ઉતર્યા છે. શિવલાલ, એના સંતાનોને અમે ધામમાં તેડી ગયા તો પણ જરાય મુજાયા નથી કે અમારી નિષ્ઠામાંથી દોરાવાય મોળા પડ્યા નથી. માટે શિવલાલ અમે તમને આજ્ઞા કરીએ છીએ કે ગીગા દાદલની સર્વે પ્રકારે તમે સંભાળ રાખજો. શિવલાલભાઈએ બે હાથ જોડ્યા, મહારાજ બહુ મારા ઉપર કૃપા કરી, આવા તમારા નિષ્ઠાવાન ભક્તની સેવા મારા ભાગ્યમાં હોય ક્યાંથી? પ્રેમથી મહારાજ હું એની સંભાળ રાખીશ. મહારાજ અદૃશ્ય થયા. સવાર થયું, શિવલાલભાઈ પટપટ નાહી ધોઈ પૂજાપાઠ કરીને ઉપડ્યા સીધા શિરવાણિયા ગામ. ગયા ભગતને ઘરે, ત્યાં જઈને જે કાંઈ જરૂરી હતું તે દાણા કપડાં વગેરે તમામ ઘરમાં ઢગલો કરી દીધું અને ગામમાંથી એક વૃદ્ધ ડોશીમાને ગીગા દાદલની સેવામાં રાખ્યા કે એનું ગુજરાન ચાલે. અને ગામનો એક ઓળખીતો વાણિયો હતો, એને શિવલાલભાઈએ કહ્યું કે લે આ 500 રૂપિયા રાખી મેલ, આમાંથી તું પેલા ડોશીને મહિને પગાર આટલો આપજે અને ગીગા દાદલને જે કાંઈ જરૂર પડે એ આ રૂપિયામાંથી તું આપે રાખજે, અને રૂપિયા ખૂટે ને તો મને જરૂર બોટાદ સમાચાર આપજે. આવી બધી ભલામણ કરી અને શિવલાલભાઈ બોટાદ આવ્યા. આમ ભક્તની સેવા શિવલાલભાઈએ ઉપાડી. ગીગા દાદલ જીવા ત્યાં સુધી શિવલાલ શેઠે એમની સર્વ પ્રકારે સંભાળ રાખી હતી, કોઈ કષ્ટ પડવા દીધું નહીં. અને છેવટે છેવટે મહારાજે ગીગા ધાધલને દર્શન દઈ અને કહ્યું કે હાલો મારી અખંડ સેવામાં. અને ગીગા ધાધલ બોલીને મહારાજના ધામમાં ગયા, કાયમ મહારાજની સેવામાં રહ્યા. પણ શિવલાલભાઈના જીવન ચરિત્રમાં આ શિરવાણિયાના ગીગા ધાધલનું નામય અમર થઈ ગયું. આપણને વાલા ભક્તો, જો આવી તક મળે, કોઈ મુસીબતમાં આવેલા હરિભગતની સેવા કરવાનો ચાન્સ મળે તો મારા વાલીડાઓ ચૂકશો માવ, જે થાય તે. જાજુ ન કરી શકો તો થોડું, પણ મદદે ટાણે ઊભું રહેવું એમાં ભગવાન બહુ રાજી થાય. સમજાણો, ગરીબની સેવા તો સારી, પણ ગરીબ હરિભગતની સેવા તો અતિ ન્યારી છે, એ અલૌકિક બાબત છે. વાલા ભક્તો, આવો જ બીજો પ્રસંગ છે સારંગપુરના રાઠોડ ધાધલનો. અદ્ભુત કથા છે. આ રાઠોડ ધાધલનું નામ તો તમે સાંભળેલું છે. એમના પત્ની સાથે ભગવાન સ્વામિનારાયણે દહીં વલોવેલું. હામ હામી નેતરા તાણેલા મહારાજે અને આ ધાધલના પત્ની કાઠિયાણીએ, એવા એ ભાગ્યશાળી. આ રાઠોડ ધાધલને ભગવાન સ્વામિનારાયણ ઘણી વખત દિવ્ય દર્શન આપતા એવા એ મહાન ભક્ત હતા. એમની આર્થિક સ્થિતિ બહુ દુબળી હતી. એમને એક પુત્ર અને એક પુત્રી હતા. અને આ રાઠોડ ધાધલના પત્નીને પણ ભગવાન સ્વામિનારાયણ ધાધલ પહેલા ધામમાં લઈ ગયા કે મારા આવા અનન્ય ભક્ત છે, એમની ચૂડી અને ચૂડલો ભંગ થવા દેવો નથી કે જેમની સાથે મેં નેતરા તાણે તેડી ગયા ધામમાં. હવે રાઠોડ ભગત, એમનો દીકરો અને એમની દીકરી આટલા વધ્યા. પ્રસંગ લગભગ સેમ જેવો છે. વાલા ભક્તો, એમની દીકરીને પરણાવીને સાસરે મોકલ્યા, એ થોડા સમયમાં વિધવા થઈને ઘેરે પાછા આવ્યા. દીકરી જ્યારે વિધવા થઈને ઘરે પાછી આવે ત્યારે મા બાપને બહુ મોટો એ બોજ આવી પડે છે, એક મોટી ઉપાધિ આવી પડે છે. રાઠોડ દાદલને આ ઉપાધિ આવી પડી. થોડો સમય થયો ત્યાં પોતાના યુવાન દીકરાને એવો રોગ લાગુ પડ્યો, કોઈ વાતે સારું થયું નહીં. અને એમની આયુષ્ય પૂર્ણ થઈ, ભગવાન સ્વામિનારાયણ એમને તેડવા આવ્યા, પણ દર્શન રાઠોડ ધાધલને દીધા. અને મહારાજ બોલ્યા કે ધાધલ, અમે તમારા દીકરાને તેડવા આવ્યા છીએ, જો તમે રજા આપો તો. ત્યારે રાઠોડ ધાધલે હાથ જોડ્યા, મહારાજ સુખે તેડી જાઓ બાપ, એના એવા ભાગ ક્યાંથી કે તમે તેડવા આવો. હું રાજી છું મહારાજ, હું રાજી છું. પછી મહારાજે એના દીકરાને પૂછ્યું કે અમે તને તેડી જવા આવ્યા છીએ, જો તું રાજી હો તો તને અક્ષરધામમાં લઈ જઈએ. ત્યારે દીકરો કે મહારાજ સુખે લઈ જાઓ, હું રાજી છું. અને મહારાજે રાઠોડ ધાધલના દીકરાને ભૌતિક દેહ તજાવી દિવ્ય દેહ આપ્યો, વિમાનમાં બેસાડ્યો અને એને ધામમાં લઈ ગયા. વૃદ્ધ ભગત રાઠોડ તો જ્ઞાનના બળે ધીરજ રાખી રહ્યા, પણ પેલી વિધવા જે બેન હતી ને, એ ભાઈના જાતા પોક મૂકીને ધ્રુજકે ધ્રુજકે રોવા માંડી. ખરે રે બાપા, તમે તો વૃદ્ધ છો અને મારો ભાઈ તમારી ને મારી બેયની સરભરા અને આજીવિકા હાંકે એવો હતો, એને મહારાજ લઈ ગયા. ત્યારે રાઠોડ ધાધલ કે દીકરી રોવાય નહીં, આપણો ભાઈ તો ભગવાનના ધામમાં ગયો છે, મહારાજના સુખે સુખીઓ થયો છે, તું કાંઈ ચિંતા કરીશ નહીં. પણ કે બાપા, હવે કોઈ કમાય એવું રહ્યું નહીં. ત્યારે કે માથે મહારાજ બેઠા છે ને બેટા, આપણો ભગવાન છે માટે આમ મુજાવાય નહીં, એમ દીકરીને ખૂબ બળ આપ્યું. આવા હતા એ રાઠોડ ધાધલ. પણ ભગવાન સ્વામિનારાયણે એ જ દિવસે શિવલાલભાઈને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, શિવલાલ, સારંગપુરના રાઠોડ ધાધલ અમારા મહાન ભક્ત છે, વળી વૃદ્ધ છે, એમના પુત્રને હું ધામમાં તેડી ગયો છું, માટે તમે એની સેવા ચાકરી કરજો અને એમની એક વિધવા દીકરી છે એની તમે સેવા ચાકરી કરજો. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા થઈ શિવલાલ શેઠે માથે લઈ લીધી. અંતરમાં અતિ આનંદ થયો.
એ જી સ્વપ્નામાં કીધી આજ્ઞા તેને પાળી હતી સારધાર શિવલાલ શેઠને ભક્તનો, એ હતો મહિમા જોરદાર. દર મહિનાની બીજે શિવલાલ શેઠ સારંગપુર જાતા આના માટે. દર મહિનાની બીજે આ રાઠોડ ધાધલ અને એની દીકરીને મળતા, સમાચાર પૂછતા, હેત બળ હૂંફ આપતા અને કહેતા કે કાંઈ સંકોચ રાખશો નહીં, તમારે જે જોઈએ એ બોલો, જે માગે જે કહે એ બધું લાવી આપતા અને ઉપરથી 100 રૂપિયા રોકડા આપતા અને કહેતા કે જો ખૂટી જાય તો તમ તાર મને વહેલા કહેજો, નહીંતર હું બીજને દી આવીશ. એ જમાનામાં 100 રૂપિયા એટલે આજના 10,000થી વધુ થાય. શિવલાલભાઈ આપતા ભગવાનના ભગત જાણીને. માટે ભગવાનના ભગતને અર્થે તમારે વાપરવામાં હું કામ માયે જોઉં. શિવલાલનો એકાદો ગુણ આ સભામાંથી જો આપણામાં કોકમાં આવે ને તો આ સભાનો ખર્ચો આપણે કર્યો એ સફળ. કાંઈક જો આવે તો આપણામાં આવું. હા હા હા, ઘણાને તો મારે કહેવું, હું ગરીબ સત્સંગી હોય એને બિચારાને ન છૂટકે વ્યાજે લેવા પડ્યા હોય, આ વ્યાજે માફ ન કરે. બોલો, હે વ્યાજે માફ ન કરે. ત્યારે આપણને એમ થાય કે આના છોકરા નિકી ગાંડા થાય. સમજાણો, ડાયાજીનમાં છે તોય છે ને આ તોતળા ને બોતળાને ગાંડા થવાના, અને ગાંડા નહીં થાય તો આને ગાંડો કરી નાખવાના હેરાન કરીને. માટે જો જો લગભગ બધાના કર્મના ફળ આઈને ભોગવાતા આપણે ભાળતા હોઈએ છીએ. આ કથા ન કરીએ તોય સુખ દુઃખ સત્સંગના સમાજના હોસ્પિટલમાં કે ક્યાંક કોર્ટ કચેરીએ જઈને જોઈ લો ને, જોઈ તોય ઘણો બોધ મળી જાય સત્સંગી જીવનની પારાણી જેટલો. થોડીક આંખો એવી રાખવી, સમાજમાં દુઃખી થતા હોય હેરાન થતા હોય એને જોવા કે આનું કારણ શું, આ હું કામ હેરાન થાય છે, એવું જરાક જોતા શીખો. અને આપણે હેરાન થઈએ તો પાછું વળીને જોવું, થોડીક આપણી જિંદગીની ફિલ્મ રિવાઇન્ડ કરીને ફરીને જોઈ જવી કે ક્યાં લોચો માર્યો તે આ પ્રોબ્લેમને દુઃખને હેરાનગતિ આવી. ફરી વાર સાવધાની રહે એટલા માટે અદ્ભુત કથા છે શિવલાલભાઈની. વાલા ભક્તો, ભગવાનના ભક્તના નાતે આમ આજીવન અન્યની એક કુટુંબના સભ્યની જેમ ખબર રાખવી એ કામ કઠણ છે. અને સુખ દુઃખમાં તમામ જોતી વસ્તુ લાવી આપવી એ મહિમા વિના ન થાય. ખ્યાલ આવ્યો? હું તમને કહું કે તમે આ કરજો, પણ તમને પોતાને જો હરિભગતનો મહિમા ન હોય તો ન થાય. એકાદ વાર થાય, થોડુંક થાય, પછી મનમાં એમ થાય સ્વામી તો કે, પણ આમ થોડું થાય. લ્યો, કાં તો તમે કરતા હો ને ઘરના માણા કહો કે એમ કે બધું એને દઈ દેવાનું, અમારે પછી સ્મશાને જવાનું હોવા. એટલે કોક બોલે એટલે મુશ્કેલી થાય, કાંઈ બધાય સમજણા હોય નહીં. સેવા ધર્મ ગહન છે, પણ આ સંસારમાં એવા અદના આદમીઓ ઘણાય છે કે એને જે કાંઈ મળ્યું છે એ માત્ર અમારું જ છે એમ નથી માનતા. અમારી પાસે ભગવાને જે મોકલ્યું છે તે સમાજનું જ છે, અને સમાજને અર્થે જ વાપરવા પ્રભુએ મને આપ્યું છે. મને એટલા માટે આપ્યું છે કે મારા હાથથી આ બધું ગરીબ સુધી પહોંચે એમ છે, અને જેથી મારા હાથ ચીકણાથી જ છે અને મને આપેલું બધું મારા હાથે ચોંટી જશે ને તેથી ભગવાન શ્રીહરિ પછી આપશે નહીં, પછી બૈન થઈ જાય. એટલે આપણને આપણું બધું ચોંટી ન જાય ધ્યાન રાખવું, થોડું ઘણું ખંખેરતા જવું ક્યાંક ક્યાંક, એમાં આપણે શાંતિ અનુભવીએ છીએ. આપવામાં શાંતિ થાય, માગવામાં લેવામાં અશાંતિ થાય, અને અમુક આપીએ જ આપણી શાંતિ હોય. દીકરી ગમે એટલી વાલી હોય પણ એ કોકને દઈ જ દેવાય તો જ શાંતિ થાય. સમજ્યા? નખ ને વાળ મોટા થાય, આપણા જ હોય, ઘણાય વાલા હોય પણ એ કાપી જ નખાય, નહીંતર પાછા નડે. એમ જાજી સંપત્તિ હોય કાપીને કોકને કટકા દઈ જ દેવાય, નહીંતર આપણું મોત બગાડે. આ શીખવા જેવી બાબત છે.
એ જી ચરિત્ર આવા સાંભળી લેવી ભક્તોની સંભાળ, હરિભક્તને મુશ્કેલીમાં એ કરવી મદદ તત્કાળ. તકની સેવા બહુ રાજીપો આપે છે. એને ખરેખરી જરૂર હોય ત્યારે જો આપો ને તો ભારે પુણ્ય થાય, સમજાણો. પણ તક ઝડપીને એ બહુ ભાગ્યશાળીનું કામ છે.
એ જી સેવા કરતા સંતની રાજી થાય ભગવંત, ભક્તોને મદદ કરતા રાજી થાય હરિને સંત.
સમજ્યા આમાં કઈ તમે? સેવા કરતા સંતની રાજી થાય ભગવંત, પણ ભક્તોને મદદ કરતા રાજી હરિને સંત, એમાં બે રાજી થાય. સાધુની સેવા કરો તો ઠાકોરજી એક રાજી થાય, હરિભગતની સેવા કરો તો ઠાકોરજી અને સાધુ બે રાજી થાય. કેમ? જે હરિભગતની માં સાધુ છે અને બાપ મહારાજ છે. હરિભગતની સેવા કરો ને એટલે તમે મા બાપના એક લાડકવાયા દીકરાની સેવા કરીએ એટલે માન બાપ બે રાજી થાય, સાધુ ને શ્રી હરિ બે. માટે ગરીબ હરિભગતની પડખે ઊભા રહેવું, અથવા તો આપણને ભગવાને કાંઈક જરાક સામદામ દંડ ભેદને શક્તિ આપી હોય અને કોક નાનો હરિભગત, કોઈ નાના ભાઈ બહેન ગરીબ હોય એને કોક નકામો નઠારો દાદાગીરી કરીને હેરાન કરતો હોય તો એની પડખે થાવું. હો બાપા, એની ભેર લેવી, પક્ષ રાખવો, ઓલાને કહેવું ખબરદાર ખોટી માથાકૂટ કરી શતો, તું એને એકલા ન સમજતો, અમે બધા એની હારીએ છીએ. બોલો બાઈન થઈ જાય તરત. એ તો એકલા જાણીને ગરીબ જાણીને હેરાન કરતો હોય પણ એને ખબર પડે ને એટલે બાઈન થઈ જાય. અમે વડોદરામાં એક મકાન રાખીને સાધુને ભણાવતા હતા સત્યનગર સોસાયટીમાં. સાંજે સાધુ હજે સવારે આરતી કરે તે ઓલો ઝાલર વગાડે, એમાં સોસાયટીવાળાનો મગજ ગયો. બધા એવા કે હું સવારે આ ડકડક કરો જ કહેશ. હવે હામી અગાશીમાં કૂતરું પાડેલું તાળું રાતે ભહે દિવસે ભહે. આપણે એને કોઈ દી કીધું નહીં કે આ તમારું આને મોઢે ડાટો મારો એમ. હવે આપણે હાંજવાર આતિમ ઝાલર વગાડી એમાંય ડકડક કરે. પછી કાંઈક સભા હોય, થોડા ગરીભગત આવે તો એના કૂટર બૂટર રસ્તા મૂક્યા હોય એમાં ખીજાય. ધ્યાન ઘણું આપણે રાખ્યું પણ આ કાયમનું થયું. પછી તો એકવાર એ ગરીભગતને ધક્કો માર્યો, પછી આપણને એમ થયું કે હવે આમને કાંઈક આપણે કોકને કહીને ભલામણી કરવી પડશે. અમારા અસવાર સાહેબ એ વખતે ત્યાં પીએસઆઈ હતા બગડવાળા, ધીરુભાઈ અસવાર. તો અમે એને ફોન કર્યો એટલે આવ્યા જીપમાં બેહીને, એટલે ખબર પડી કે આ તો પોલીસ આવી. એટલે આવીને ઊભા રહ્યા, આલા કોણ આ સાધુને હેરાન કરે? એટલે જ બધા સાના બાના થઈ ગયા કે સાહેબ મેં નથી. હો કોણ છે? કે ના ના અમે તો કાંઈ કીધું નથી. તો પેલા હરિભગત કે આણી કે ના, હું તો એમ કહેતો હતો કૂટર આણી કર મૂકો, બાકી આપણે તો બધું આપણને ગમે જ કે, સમજાણો. બધું તરત ગમવા માંડ્યું. બોલો, ઝાલર આરતી ધૂન બધું ગમવા માંડ્યું. પછી પેલા એ કીધું ધીરુભાઈ કે જો કોઈ આગો પાછો થયો ને તો હારા વાત નથી, હાં જવાર જરાક ઝાલર વગાડે એમાં હું બધાને મોત આવે છે, ભગવાનની આરતી થાય એમાં, અહીં ક્યાં બીજું કાંઈ થાય છે. અને આ તમારું કૂતરું આખોથી ભય એનું ખબરદાર જો કાંઈ કીધું. તે દિવસ ને તે દાડો હાવ મારી શાંતિ થઈ ગઈ. બોલો, આને ગારાના પગ હોય, બીજું લાંબુ હોય, હું એક ફોન કર્યો એમાં કાયમ ની શાંતિ. હાવ એમ કોઈ ગરીબ હરિભગતને, કોઈ ગરીબ આપણા સત્સંગના બહેનો હોય, બળાવો હોય, એને કોક આવા નકામાં લુખા અમથેમ થાય હેરાન કરતા હોય તો આપણા જ થાય એટલું ન કરાય? એટલું કરવામાં આપણને શું વાંધો આવે? ભાઈ કરો ને બાપા સેવા, તમને ભગવાને શક્તિ આપી છે, ઓળખાણ આપી છે, કાંઈક છે કરો ને, મદદ કરો ને, ભગવાન રાજી થાય તમારા ઉપર. તમારો હું જાય છે ઓલાનું કામ થઈ જાય, સમજાણો. ઓલા સ્વામી હતા સદાનંદ સ્વામી, હું ગેલા નદીથી ઓલો પાટિયો ભરી લાવે, બસ મહારાજ આગળ આમ રાખે, મહારાજને કે આમાં તમારો ચરણ બોળો, સમજ્યા. મહારાજ ક્યારેક આનાકાની કરે કે ના, તારે કે બાપા આમાં તમારે ચરણ બોળોમાં હું જાય છે, આમાં આ દુબળીનું કામ થાય છે, કે તમારે આમ જરા કામ પગ બોળોમાં હું જાય છે, આમાં મારું કામ થાય છે. અને વાત એ સાચી, એવી આ વાત છે, જબર વાત છે.
આવી આજ્ઞા પાલનની હતી શેઠને ચીવાટ, થાય આજ્ઞા શ્રીજીની અને પાળવા માંડે પટ.
આવી આવી ગરીબ સત્સંગીની શિવલાલભાઈએ સેવા કરી, એટલે આપણે આજે અને આ મોટી સભામાં વંદના કરી શિવલાલભાઈની. ધન ધન્ય દોષી કુટુંબનો એ નબીરો કે એણે આપણા હરિભગતની સંભાળ રાખી. ધન છે એની લક્ષ્મીને, એનું નામ અમર રહેશે. ભગવાને એને પૈસા આપ્યા હતા પણ એને વાપર્યા એવા, હે બધાને માટે એની સંપત્તિ એણે કરી, નહોતી પોતાની બધી કરીને ખાય ખપુચીને છોકરાને દેવું. શું છોકરાને બધું દઈને મરવાના, વાહે એ હું કરવાના, હવે નકામા રવા દે ને. તમારા છોકરાને ખાધા ખા આપો, બાકી છે ને સદરસ્તે વાપરો. એને બહુ દેશો તો બહુ બગડશે, થોડું જીજે વાંદરિયા જેવા થઈ ગયા છે, ઝાઝુ દેશો તો ક્યાં જાહે, વિચારવા જેવું છે ને. બોલો, માટે સદરસ્તે વાપરો, દીધું હોય તો. આવા ગીગા ભગત અને રાઠોડ ધાંધલની ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી શિવલાલભાઈએ સેવા કરી, અને આ બંનેને પણ ધન્યવાદ. હે એમના યુવાન પુત્રોને એકાએક શ્રી હરિધામમાં લઈ જાય, છતાં સ્થિર બુદ્ધિ રાખી, કઠણ છે ના, નચી રહે એમ. ઘણી સમજણ માગી લેવી વાત છે. એટલે ભક્ત ચિંતામણીમાં નિષ્કળાન સ્વામી લખે છે, શ્રીજી મહારાજ જે બોલ્યા તે બહુ પ્રસિદ્ધ પંક્તિઓ છે. આપણા ફોનનો રિંગટોન,
સુખ દુઃખ સર્વે આવે ભેળું, એમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતન હતી. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત નિયમ જો ટાળશો તો ભોગવશો સહુ સહુ તણું. અરે નહીં તો તમે ન ચિંતા રેજો, કરવું તમારે કાંઈ નથી. નહીં તો તમે ન ચિંતા રેજો, કરવું તમારે કાંઈ નથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી.
અદ્ભુત પંક્તિઓ છે આ પંક્તિઓ ઉપર વાતો કરીએ તો કેટલી વાત થાય એવી અદ્ભુત પંક્તિઓ છે. સુખ દુઃખ આવે સર્વે ભેળું, ઘડીકમાં સુખ ઘડીકમાં દુઃખ, છાયા તડકા જિંદગીમાં આવ્યા જ કરે, ખબર ન હોય. ખરેખર આનંદમાં હોય, આમ ખરેખર હસતા હોય કિલકિલાટ, અને પોકે પોકે રોવાનું થઈ પડે એ જ સેકન્ડ, એવો કંઈ નક્કી નહીં બાપા. મહારાજ કે એમાં સ્થિર બુદ્ધિ રાખજો, એમ સ્થિરતા રાખજો. તમે મારા છો, હું તમને જાળવીશ બાપા, જાળવીશ, તમારી જરૂર જતન કરીશ, તમે સ્થિરતા રાખજો. અને કહે છે, કદાચ એમ કરતા તમારો દેહ પડે તોય મૂજાશો નહીં, હું ઊભો રહીશ ન્યા. હું આગળ ઊભો છું, હું જાશોમાં, પણ એટલું ધ્યાન રાખજો મારો આશરો છોડી જીવવા હારું કે સુખિયા થવા હારું વ્રત ટેક નિયમ ધર્મ મેલશો નહીં. મારે આશરે મારી આજ્ઞામાં રહેજો. ઘણી વખત આપણે સુખી થવા પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા ભગવાનના વચન આજ્ઞા આશરો છોડી કૂટનીતિ અધર્મ અન્યાય દગા કૂળ કપટ રમત એનો આશરો લઈ લે છે, એટલે પછી બહુ હેરાન થાય. બીજા જરૂર ફાવે આવું બધું કરવાથી, રમત ગમત કરવાથી, યુક્તિ પ્રયુક્તિ કરવામાં બીજા ફાવે, આપણે કોઈ દી ન ફાવીએ. કેમ જે આપણે ઠાકોરજીના છીએ, ભગવાનને એવી જરૂર નોંધ લેવાઈ જાય કે આને મને મૂક્યો, મારો આશરો મારા વચન ધર્મ નિયમ મૂક્યા, આ હવે યુક્તિ પ્રયુક્તિમાં અધર્મમાં અન્યાયમાં ગયો, એટલે પછી આપણે સીધા હેરાન જ થાય. માટે ગમે તેવી કપરી વેળામાં પણ મહારાજને મહારાજના વચનને છોડવા નહીં એવું આ પંક્તિઓ કહે છે. અને મહારાજે પછી કીધું કે તમે જો મારા આશ્રયમાં મારા વચનમાં વળગી રહેશો તો નચિંત રહેજો, તમારે બીજું કાંઈ કરવાનું નથી, જે મળ્યા છે તમને એ પાર છે, અક્ષરથી અક્ષરથી પાર. હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છું, ચિંતા કરશોમાં ચપટી વગાડતામાં હું તમને સર્વ રીતે સુખ્યા કરી શકું એવો છું. મારો વિશ્વાસ કરો, મારો વિશ્વાસ કરો. આધ્યાત્મિક માર્ગનો ઓક્સિજન ભગવદ વિશ્વાસ છે. જેને ભગવાનનો વિશ્વાસ જેટલો નબળો છે એ એટલો સત્સંગી નબળો છે, ગમે તેમ દેખાતો હોય પણ વિશ્વાસ કાચો એટલે એ કાચો. જેને હજળ બમ વિશ્વાસ ભગવાનનો હોય એ પાકો હરિભગત ગણાય. હા, એનું પારખ્યું છે. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે ગીગા ધાધલ જેવી અને રાઠોડ ધાધલ જેવી આપણને સમજણ વિશ્વાસને ધીરજ આવે, અને શિવલાલભાઈ જેવી આપણને નાના હરિભગતની સેવા કરવાની શ્રદ્ધા આવે. પ્રાર્થના કરીએ આજે. હવે નાના હરિભગતની સેવાનો મહિમા ગાયો, હવે મંદિરની સેવાનો મહિમા શિવલાલભાઈના જીવનમાંથી શીખીએ. એક અદ્ભુત પ્રસંગ છે.
ઘરથી વધુ મંદિરનો મમત્વ રાખતા શેઠ, મંદિર સાચું જાણતા અને સંસાર જાણતા વેઠ.
એને મંદિર સાચું, સાચું ઘર, સત્સંગ એનો સાચો, બાકી સંસાર વેઠ સમજતા હતા. એનો એક દાખલો છે કે બોટાદમાં શિવલાલ શેઠ મંદિર બંધાવતા, અને મંદિર બાંધવાની લગભગ જવાબદારી શિવલાલ શેઠને માથે હતી, એણે લઈ લીધી હતી. આર્થિક જવાબદારી એવમ શારીરિક સેવાની જવાબદારી બધી શિવલાલભાઈએ માથે લીધેલી. સંવત 1910માં આ મંદિરનું કામ હાલતું, 10 ખંડની હવેલી બનાવી હતી, આની કથા છે. અટાણે એમાંના 4 ખંડ બાકી છે, બાકીના ખંડ હમણાં નવું મોટું મંદિર થયું એટલે કાઢી નાખ્યા છે. જ્યાં અત્યારે નવું મંદિર થયું એના હનુમાનજી ગણપતિ છે એ જગ્યાએ પહેલાં હવેલી હતી, ને ત્યાં નીચે રૂમ હતા, એમાં સાંખ્યાનંદ ને ધ્યાનાનંદ સ્વામી રહેતા હતા, અને એને માથે જે ઓરડો હતો ત્યાં શિવલાલ શેઠ રહેતા હતા. પૂજ્ય જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીને ખાસ ખબર છે, સ્વામી ઘણા વર્ષો સુધી બોટાદમાં રહ્યા છે. આ હવેલીનું કામ ચાલતું હતું. મંદિર અંગે ખર્ચ તેમજ દેખરેખ પોતે શિવલાલભાઈ રાખતા, અને એ જ સમયે પોતાનું પણ એક મકાન, એક હવેલી બોટાદના બજારમાં શિવલાલભાઈ ચણાવતા હતા. એક હવેલી એ ચણાવતા, એ હવેલી હમણાં વેચાઈ ગઈ, પાડી દેવામાં આવીને હમણાં સુધી હતી. પણ વાલા ભક્તો, આમાંથી આપણે શીખવાનું છે એ છે, મંદિર અથવા મકાનના બાંધકામ અંગે શિવલાલભાઈ બધો કારભાર વ્યવહાર કરતા, અને મલબારથી હાગ મગાવતા, મલબારી શાગ, અને એ હાગ ધોલેરા બંદરે સ્ટીમ્બરમાં આવતું, અને ત્યાંથી ગાડામાં ભરી બોટાદ લાવતા. ને જ્યારે ધોલેલા લાકડું આવે ને સ્ટીમ્બરમાં, ત્યારે શિવલાલ શેઠ બોટાદથી ખાસ ધોલેરા જતા અને જાતે બધું જોતા તપાસતા, અને લાકડાનું વાણ આવ્યું હોય ત્યારે શેઠ ત્યાં વેપારી હોય એને એમ કે, સાંભળો આ લાકડા ઉતારતી વખતે તમે એક વાત ધ્યાનમાં લેજો. શું? કે સારું સારું લાકડું એક બાજુ મૂકજો અને હલકું લાકડું બીજી બાજુ મૂકજો. મારફતી આવો કે બહુ સારું શેઠ. પણ આ મારફતી આવો એટલે કે લાકડાના વેપારીઓને ખબર હતી કે બોટાદમાં આ શેઠ એક મંદિર બંધાવે છે ને બીજું પોતાના મકાન બંધાવે છે, પોતાના માટે હવેલી બંધાવે છે, માટે આ શેઠના પેટમાં પાપ લાગે છે, જેથી સારું લાકડું પોતાને ઘરે જ લઈ જવા માગે છે. આ વેપારીઓને શંકા પડી. આપણને માણસોને બધાને કલ્પના કરવાની બહુ ટેવ છે, જેને તેને પ્રત્યે સાચી ખોટી આખો દિશે ને શંકા કુશંકા ભૈડ્યા જ કરતા હોય, ઘરમાં બાયને બજારે ને ઘેરે બધે શંકા કરી કે ભાઈ આ આમ લાગે છે. એટલે એક વેપારીએ શિવલાલભાઈને કહ્યું, શેઠ સાલું લાકડું આપના ઘેર મોકલાવું ને. શિવલાલભાઈ કે, કેમ ભાઈ મને પાપમાં નાખવો છે? અમારી હવેલી બને છે, મકાન બને છે અમારું, પણ અમારા વંશમાં છોકરા થશે એને સારું મકાન જોતું હશે તો બનાવશે, નવું પોતે બનાવશે, પણ મારે તો મંદિર માટે સારું લાકડું મોકલવાનું છે, મારા ઘર માટે નહીં. કેમ જે મંદિર કાંઈ વારે વારે ન થાય કે માટે સારું લાકડું મંદિર માટે અને હલકું લાકડું મારે ઘેર મોકલવા માટે જુદા કરાવું છું ભાઈ. આમ શેઠ બોલ્યા. બોલો, શેઠની આવી સમજણ જોઈને વેપારીઓ અચંબો પામી ગયા. સાબાશ, સાબાશાનો તિલક જાણ લો, સાબાશાની કંઠી, સાબાશાની પૂજા, સાબાશ છે આનું ધાર્મિકપણું. બાકી તો છે ને મુશ્કેલી છે, ધર્મનું નામ કે ધાર્મિકનું નામ સાંભળીને અમુક માણા મૂંઝાય છે. સમજ્યા, અમુકની સાથે કડવા અનુભવ થયા પછી છે ને એ એમ કહે છે, બાપા રવા દેજો, એ અચંબો પામી જાય. જેમ આજ વેપારી શિવલાલભાઈની વાત સાંભળીને અચંબો પામી ગયો, એમ ઘણાની વાત સાંભળીને ઘણા અચંબો પામી ગયા ઓલ્યા શેડેથી, કે ભૂખા કાઢી નહીં ખાય એણે. આ તો અદ્ભુત વાત છે અને વાત સાચી છે. જગતના જીવ અને ભગવાનના ભક્ત એ બેયની રીત ન્યારી છે, બેયની રીત અતિ ન્યારી છે. મુક્તાનંદ કે હરિહરિજનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી, પણ એ એના જેવા ન હોય બાપા, ફેર હોય. ભક્ત પોતાનું કરે હરિ કાજ રે, જે ભગવાનના ભક્ત હોય એ પોતાનું સર્વસ્વ ભગવાનને કાજે કરી રાખે. આનું નામ ભગત. ભક્ત કરે પોતાનું હરિ કાજ રે, વળી સમરે અખંડ મહારાજ રે. તેને એકાંતિક ભક્ત જાણો જાણો રે, એના ગુણ ગાઈને વખાણો રે. જે પોતાનું સર્વે ભગવાનને અર્થે કરી રાખે એને એકાંતિક ભગત જાણવા, એના ગુણ ગાવા. અને હવે બીજા ભગતની વાત કરું, જે જાણે નહીં મહિમા પૂરો રે, તે ભક્તને જાણો અધૂરો રે. એ શું કરે? એ તો ભક્ત અને મહારાજ રે, એને વાપરે પોતાને કાજ રે. સમજાણું તમને? ઓલો પોતાનું બધું ભગવાનને અર્થે વાપરી નાખે, અને આવડો આ ભગવાનને આખા સત્સંગને પોતાને અર્થે વાપર્યા કરે. જ્યાં ચી જેટલો લાયક મળે એટલું, આટલો ફેર છે સાચામાં ને કાચામાં. કાચો છે તે આમ બધું લાભ લીધા કરે, ખ્યાલ આવ્યો? એમ છે, એક બધાને જમાડે ને એક જમીન વ્યા જાય, આમ છે આખો ફેર છે ને આકાશ પાતાળનો. માટે ભગવાનના જે સાચા ભક્ત હોય એને પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે શિવલાલભાઈની જેમ કરી રાખવું. એ જી નવ લખિયા આ શેઠની નાની ઉંમર માય, પત્ની ગય ધામમાં તો રાજી થયા મનમાં. ગજબની વાત છે. એ જી નવ લખિયા આ શેઠની નાની ઉંમરમાં પત્ની વહી ગઈ. 30 વર્ષની ઉંમર હતી શિવલાલભાઈ ત્યારે એના પત્ની ધામમાં ગયા, પણ આને વાસના જરાય નહોતી. અદ્ભુત કથા છે.
વાસના નહીં સંસારની, ધન્ય વ્રત નિષ્કામ, લોક લાજે ખેંચાણા નહીં, એ ભજા અખંડ ઘનશ્યામ. બધા લોકોએ સમજાવ્યા, બીજું ઘર કરો, ન ખેંચાણા લોકલાજમાં, અને ભગવાન ભજી લીધા. એ પ્રસંગ અદ્ભુત જાણવા જેવો છે. શિવલાલ શેઠને ત્રણ દીકરા હતા, મોટો કેશવલાલ, બીજો છગનલાલ, ત્રીજો હીરાલાલ. આ ત્રણેયમાં નાના પુત્ર હીરાલાલની ઉંમર તો ઘણી નાની હતી, અને શેઠ વિધુર બન્યા. શેઠની ઉંમર આશરે 30 વર્ષ જેટલી. અચાનક નજીવી બીમારીમાં એમના પત્નીને ભગવાન ધામમાં લઈ ગયા. શિવલાલ શેઠે જાણ્યું, બલોચીઓને ભાંગી ઝંઝા, સુખે બચ્યું શ્રી ગોપાલ, જરાય શોક કે ચિંતા ન થયા. મનમાં મહારાજની મરજી સમજી અને ધ્યાન ભજનમાં વિશેષ લાગી પડ્યા. મનમાં નક્કી કરી નાખ્યું કે મહારાજની આવી જ મરજી છે, માટે હવે આપણે ધ્યાન ભજન સત્સંગમાં વધારે ધ્યાન દેવા માંડવું. પરંતુ પિતા એ પિતા છે, ભગા દોશીને ચિંતા થઈ કે દીકરો નાની ઉંમરમાં ગર્ભંગ થયો, માટે કંઈક વિચારવું જોઈએ. કુટુંબીઓ ભેગા થયા, હવને એમ થયું કે આટલું બધું સુખી ઘર અને છોકરો આમનામ હાવ, આંગણું શોભે નહીં, એટલે ફરીવાર લગ્ન કરવાની વાત શિવલાલની આગળ નાખી. શિવલાલે ના પાડી. ભગોદોશી ખાનદાન ધનાઢ્ય અને સુરપ્રસિદ્ધ નગર શેઠ હતા. ઘણા હારા હારા ઠેકાણેથી માગા હામેથી આવતા. સુખી ઘરમાં દીકરી દેવાનો હોવ ને ભાવ થાય. ભગાદોશી કે શિવલાલ સમજ, પણ શિવલાલ કે બાપા એ વાત મને કરશો નહીં. ખૂબ મનાવ્યા પણ શિવલાલ કોઈથી માન્યા નહીં, કુટુંબીઓથી, ગામના આગેવાનોથી કે ખુદ એના પિતા માતાથી કોઈથી. એવામાં આચાર્ય રઘુવીરજી મહારાજ ગઢડે આવેલા અને ભગોદોશી સહપરિવાર ગઢડા દર્શને ગયા. આચાર્યશ્રીને દોશી કુટુંબ સાથે ઘણો સારો સ્નેહ હતો, એથી ભગા દોશીએ મનમાં વિચાર્યું કે હું આચાર્યશ્રીને ભલામણ કરું, શિવલાલને સમજાવે તો માની જાય ફરીને લગ્ન માટે. ભગા દોશીએ રઘુવીરજી મહારાજને એક બાજુ કહ્યું કે બાપજી એક કામ કરો મારું. બોલો ને શેઠ, શિવલાલ નાની ઉંમરમાં ગર્ભંગ થયો છે, સમજાવીએ, તણ નાના દીકરા છે, અમારું સમૃદ્ધિવાળું મોટું આબરૂદાર ખોરડું, ફરીવાર લગ્ન કરે તો સારું, કેટલાય હારા હારા માગા આવે છે પણ માળો માનતો નથી, માટે તમે કાંઈક એને સમજાવો, ફરીવાર લગ્નની હા પડાવો કહેશો. રઘુવીરજી મહારાજ કે કાંઈ વાંધો નહીં, બહુ સારું, તમે ચિંતા ન કરો, શિવલાલને મારી પાસે મોકલો. એટલે ભગા દોશીએ કીધું કે તને મહારાજશ્રી બોલાવે શિવલાલ. કે સારું બાપાજી, આવું. મહારાજશ્રીને જઈને મળ્યા એકાંતમાં, બાપજી હું આજ્ઞા છે બોલો. ત્યારે આચાર્ય મહારાજે કીધું કે શિવલાલ તમારે અમારું એક વચન માનવું પડશે. એક બાપજી વાત તો કરો. તારે કહે છે તમે નાની ઉંમરના છો, હજી ઘણા દહકા કાઢવા પડશે, દીકરા નાના છે, શિવલાલ આમ ન કરાય, અમારે વચને તમે બીજું ઘર કરો, તમારા પિતાશ્રી અને વડીલોને રાજી કરો, એમને રાજી રાખવા કરવા એ તમારું કર્તવ્ય છે, મારો અતિ આગ્રહ છે, તમે ફરીને લગ્ન કરો. શિવલાલભાઈ કે મહારાજશ્રી મને એમાં ન નાખો. બાપજી સમજો તમે, જો મારે પત્ની રાખવાની જ હોત અને રહેવાની જ હોત તો મારા ધામમાં શા માટે લઈ જાત. એ તેડી ગયા છે, એનાથી મને સૂચન મળી ગયું છે કે હવે તમારે પત્ની વિના રહેવાનું છે. હું તો ભગવાનનો ભક્ત છું, માટે મને આગ્રહ ન કરો. મહારાજશ્રીએ કહ્યું કે એટલું અમારું માનો, મારો આગ્રહ છે. ત્યારે શિવલાલભાઈ કે મહારાજશ્રી એક વાત કહું કે મારે તો 3 દીકરા છે, માટે હવે સુખે ભજન કરવું એ મારે માટે યોગ્ય છે, મારો વંશવેલો ચાલવાનો છે, કાંઈ ચિંતા નથી, અને આપ તો ધર્માચાર્ય છો અને આપને કોઈ પ્રજા નથી, માટે આપ બીજું ઘર કરો. ધર્મની ગાદી ખાલી ન રહે, લાલજીનો જન્મ થાય, લીલા લહેર થાય, આપ બીજું ઘર કરો. શેઠની વાત સાંભળતા જ આચાર્ય રઘુવીરજી મહારાજ મૌન થઈ ગયા, પછી કાંઈ બોલ્યા નહીં. એટલે શિવલાલ શેઠ ઊભા થઈને ઉતારે આવ્યા. બાપાને કીધું, બાપા હવે કોને સમજાવવા મોકલવાના છે?
બગાદોશીને ખબર પડી કે આચાર્યનું માન્યો નહીં, આ પોતાની ઈચ્છા મુજબ થયું નહીં. એથી ભગાદોશીએ વિચાર કર્યો કે હવે કોને કહું. મનમાં વિચાર્યું કે દીકરાને ગુણાચિતાનંદ સ્વામી ઉપર બહુ હેત છે, આચાર્ય શ્રી કરતાય ઘણું વધારે, સ્વામીને બહુ માને છે, માટે ગુણાચિતાનંદ સ્વામીને કહું. સ્વામી કહેશે એટલે શિવલાલ માનશે, માનશે માનશે, મારું કામ થઈ જાય. એટલે શેઠે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં જ હશે એમ વાત ઉપરથી દેખાય છે. ગુણાતીતાનંદ સ્વામીનો સમય લીધો, મળ્યા ને વાત કરી, સ્વામી એક કામ કરવું જોશે, શિવલાલને મનાવવો જોશે. કેવું શું કરવા? કે ફરીને લગ્ન કરાવવા છે. ગુણાતીતાનંદ સ્વામી કે અરે રે ભગા શેઠ, આચાર્યનું ન માન્યો એ મારું ક્યાંથી માને? કે સ્વામીએ કળા કરી, મોટા માણસ અરે કેમ વાત થાય ને કેમ છટકાય, સ્વામી નીતિ જાણતાય છે કે આચાર્યનું ન માન્યો એ મારું ક્યાંથી માને. માટે શેઠ તમે એ માથાકૂટ પડી મૂકો, હમણાં ધીરજ રાખો, અત્યારે વેગમાં છે નહીં માને, 400 મહિના જવા દો ને, પછી માનશે સુખે. બગા દોશીને વાત ઠીક લાગી, હારો તારો મેલો ઊંચો. પછી એ વાત પડી રહી, હોઉ ઘરે ગયા, આવી વાત બની લે, પણ બીજું ઘર ન કર્યું. મોટાની મોહબતમાં આવ્યા નહીં, પાળ્યું ન પ્રવૃત્તિ વચન. મોટાની મોહબતમાં આવ્યા નહીં, પાળ્યું નહીં પ્રવૃત્તિ વચન. શ્રી હરિ મરજી જાણીને શેઠે કર્યું અખંડ ભજન. સત્સંગ જ્ઞાન એવા જોઈએ આપણે, શ્રદ્ધા સત્સંગ જ્ઞાન. મોટી ઉંમરે નથી છૂટતું, અરે રે મોટી ઉંમરે નથી છૂટતું, એ તો ભારે કહેવાય જાન. માટે સત્સંગી ચેતજો, સાંભળી આ કથાનો સાર. વિષય મળવત છોડીને કરો શ્રીજી સંતમાં પ્યાર. વિષય મળવત છોડીને કરો શ્રીજી સંતમાં પ્યાર, એ જી કરો શ્રીજીને સંતમાં પ્યાર. વાલા ભક્તો, હવે પ્રસંગ કેવો છે. ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ થાપ્યા એ જબરવાત છે. શિવલાલ શેઠની એક એક વાત સીધી ટચિંગ થાય એવી વાતો છે, અતિ સ્પર્શતી બાબતો છે બધી જ. આખું આખ્યાન કોઈ સાંભળે તો એને એમાંથી થોક બંધ મળે એવું છે. ગઢપુરમાં પધરાવ્યા શ્રી હરિ કૃષ્ણ મહારાજ, ધન ધન શેઠ શિવલાલને ભારે કર્યું એ હકાર. બહુ મોટું કામ કર્યું. ગઢપુરમાં જે હરિકૃષ્ણ મહારાજ દર્શન આપે છે એ શિવલાલ શેઠના પધરાવેલા છે, એ બહુ મોટું કામ ગણાય. વિશ્વ રહેશે ત્યાં સુધી આ વાત થાય. પણ આ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા અને ઉત્સવ કર્યો એની એક બે સમજવા જેવી વાતો આજના મંદિર કરનારાઓ મૂર્તિ પધરાવનારાઓને માટે ભારે કામની છે. આજે મંદિરો થાય છે, મૂર્તિઓ પધરાવાય છે, યજમાનો આજે ઘણા બધા હોય છે, થાય છે, થશે, બધાને માટે આ કથા બરોબર અંતરને સ્પર્શતી બાબત છે. ભગવાન સ્વામિનારાયણે ધામમાં જતા પહેલા મોટીબાને ભલામણ કરેલી કે મોટીબા એક વાત મારી માનો, અમારા ગયા પછી ગોપીનાથજી મહારાજની મૂર્તિની બાજુમાં અમારી મૂર્તિ પધરાવજો હરિકૃષ્ણ મહારાજ નામની. આમ મહારાજની મોટીબાને આજ્ઞા, ઘણા વરહવ્યા ગયા, મહારાજ સાંસીમાં ધામમાં ગયા, આ 2000 હોળની સાલ આવી, તરી તરી વરહના વાણા વાઈ ગયા. મોટીબા મહારાજ ધામમાં ગયા પછી તરી વરહ રહ્યા છે. આમ કુટુંબમાં સૌથી મોટા પણ જીવા સૌથી વધારે,
દાદા ખાચર બીજા ત્રીજા લાડુબા બધા વ્યાગ્યા મોટીબા છે, હરિકૃષ્ણ મહારાજ પધરાવાના બાકી છે. કોઈ કારણોસર ઘણું મોડું થયું છે, પરંતુ હરિકૃષ્ણ મહારાજને પધરાવાનું સાનુકૂળ આવ્યું નહીં. પછી મોટીબાએ શિવલાલ શેઠને એકાંતે બોલાવીને વાત કરી કે મારો આ સંકલ્પ છે, મારે હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજીની બાજુમાં પધરાવાના છે. શિવલાલ શેઠ આ કામ કરો. શિવલાલ શેઠ બહુ બુદ્ધિશાળી પ્રતિષ્ઠિત માણસ, અને એ શિવલાલના કહેવાથી ભાવનગર નરેશે વર્ષોથી ચાલતા સ્વામિનારાયણ સંપ્રદાય સાથેના કુસંપનું સમાધાન કર્યું, અને આચાર્ય રઘુવીરજી મહારાજને ભાવનગરમાં ખૂબ ધામધૂમથી ભવ્ય સવારી સાથે પધરાવ્યા. એમાં શિવલાલનો મોટો ફાળો, નહીંતરી ભાવનગરના વજેસિંહ મહારાજને ગઢડા અને સ્વામિનારાયણ સંપ્રદાય આરે થોડુંક તકલીફ હતી. આપણે એ ઘણી કથાઓ સાંભળી છે, પણ એ સમાધાન કરાવનાર શિવલાલ શેઠ અને ભાવનગરમાં ભવ્યતાથી રઘુવીરજી મહારાજને પધરાવ્યા હતા. એ જ રીતે શિવલાલ શેઠે ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજને પધરાવીને મોટીબાનો સંકલ્પ પૂરો કરવો છે મહારાજની આજ્ઞા પ્રમાણેનો, એવો વિચાર કર્યો. ગઢડામાં તમામ સંતોને ભેળા કર્યા, આચાર્ય મહારાજને કહ્યું કે મોટીબાની ઈચ્છા અહીં હરિકૃષ્ણ મહારાજ પધરાવવાની છે અને જલ્દી થવું જોઈએ, તેનો જે ખર્ચો થશે એ હું એકલો આપીશ કે છે. હાઉ સંમત થયા. વિક્રમ સંવત 1816 સાલ ફાગણ સુદ 5મે આ મુહૂર્ત આવ્યું છે. ગઢડામાં જ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ કરાવી છે, જે કાંઈ પ્રસાદીના વાસણ હતા એ ઓગાળ્યા છે. ગઢડાના હરિકૃષ્ણ મહારાજ અને જૂનાગઢના હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ બંને ગઢડામાં જ તૈયાર થઈ, અને આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ગઢડાની 22 મણ વજનની છે. વાલા ભક્તો, નિજ મંદિરમાં હકડાશ બહુ, બાજુમાં પથ્થરની મૂર્તિ ગોપીનાથજી જો જરાય ટલ્લો લાગે તો ખંડિત થાય, અને 22 મણના હરિકૃષ્ણ મહારાજને બેહાડવાના એટલે કામ બહુ કપરું હતું, અને બીજા ત્રીજા કડિયાને આન તેન મથ્યા બહુ, પણ કોઈથી મૂર્તિ બેઠી નહીં. અકળાણા રાતની મોડી રાત થઈ ગઈ, અને હવારમાં તો પ્રતિષ્ઠાનું મુહૂર્ત હતું. હવે પસ્તાવા માંડ્યા કે હવે કરવું હું, આવડી મોટી મૂર્તિ હરખી ઊંચાઈ થાય નહીં, બેહે નહીં. અને ભાયતમાનંદ સ્વામી એ વખતે ત્યાં બેઠા છે, એને મહારાજે દર્શન દીધા ભાયતમાનંદ સ્વામીને, અને દિવ્ય દર્શન આપીને એમ કીધું કે આચાર્ય રઘુવીરજીને કહો બીજા બધાને બહાર કાઢીને પોતે એકલા અમને પધરાવી દે, અમે બેહી જાઉં કે. પછી ભાયતમાનંદ સ્વામીએ રાતે પછી આચાર્ય રઘુવીરજીને કહ્યું કે મહારાજે આવું કીધું છે માટે તમે જાઓ. પછી એ પોતે રાતે નાહી ધોઈને સોળે થઈને જાગીને ગયા અને હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી, અને એકલા એ બાથમાં લઈ જેમ બેહાડવા ઘટે એમ શાંતિ બેહાડી દીધું. અદ્ભુત આ પ્રસંગ છે આપણા ઇતિહાસમાં. એ જી પ્રતિમા ગોપીનાથની જોડે સ્થાપી શ્રી હરિકૃષ્ણની કોડે, પૂર્વ ખંડે સ્થાપ્યા તત ખેવ કૃષ્ણ રેવતીને બળદેવ. હરિલીલામૃતમાં લખ્યું છે ગોપીનાથજી મહારાજની બાજુમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સ્થાપી સંવત 2016 ફાગણ સુદ 5મ, અને બાજુનો પૂર્વનો ખંડ છે એમાં તમને ખ્યાલ હોય કે ન હોય, પહેલાં માત્ર એકલા સૂર્યનારાયણ હતા વચ્ચોવચ, અને એ સૂર્યનારાયણ પથ્થરના રથમાં હતા. જ્યારે હરિકૃષ્ણ મહારાજ હોળની શાલમાં થાપ્યા ત્યારે પૂર્વના ખંડમાં આચાર્ય રઘુવીરજી મહારાજે કૃષ્ણ, બળદેવ અને રેવતી ત્રણ મૂર્તિ થાપી, એટલે જે પથ્થરનો રથ હતો એ કાઢી નાખ્યો, અને સૂર્યનારાયણની મૂર્તિ બાજુમાં બેહાડી, એમ કરીને 4 મૂર્તિ ત્યાં હમાડી. એ હોળની શાલમાં થયું, માત્ર પહેલાં એકલા સૂર્યનારાયણ હતા આપની જાણ માટે. વાલા ભક્તો, આવી રીતે ભગવાન સ્વામિનારાયણના અદ્ભુત આ કાર્યો છે. આચાર્ય મહારાજ દ્વારા મોટીબાના સંકલ્પથી, મહારાજની આજ્ઞાથી હરિકૃષ્ણ મહારાજ થપાણા, ગોપીનાથજીને સ્થાપતા જેવો સમયો થયો એ પણ એવો, ધામધૂમ કરી બધી તેમ આખું ગામ જમાડ્યું એમ શિવલાલભાઈએ. એ સમયે જીવુબા, બાવો ખાચર, અમુલા વગેરે બધા ભક્તોએ ભૂમિદાન આપ્યું, વસ્ત્રાભૂષણો ભેટ કર્યા. શિવલાલભાઈએ પણ ઘણા વસ્ત્રાભૂષણો હરિકૃષ્ણ મહારાજને ભેટ કર્યા. ત્યારે શિવલાલના વખાણ બહુ થયા કે ધન્ય શિવલાલ, ધન્ય શિવલાલ. અને આવા કોઈ યજમાનો થઈને કામ કરે ત્યારે એને વખાણવા જોઈએ, બિરદાવવા જોઈએ. આપણી રીત છે, ન કરીએ તો એ સારું ન કહેવાય. એટલે હવે વખાણ્યા, બિરદાવ્યા બહુ. કેવી રીતે વખાણ્યા? અહીં લખ્યું છે,
સુજ્ઞાની શિવલાલ જે સુપુત તો દોષી ભગાનો ભલો, મોટો મુક્ત નિવાસી અક્ષર તણો જન્મો દિશે જેવલો.
જેવલો એટલે વિરલો, અક્ષરધામનો મોટો મુક્ત જાણે જન્મો છે.
ભાસે ભક્ત ભલો અનન્ય હરિનો, સદબુદ્ધિનો તે નિધિ.
સદબુદ્ધિનો તો ખજાનો.
જાણે શ્રી હરિનો અપાર મહિમા, સદભક્તિ તેવી કીધી.
ધન્યની ભક્તિ, ધન્યની સેવા, ધન્યનું દાન, ધન્યનું નિર્માનીપણું, ધન્યને સંતોમાં આત્મબુદ્ધિ હે. બહુ વખાણ થયા યજમાનના, આખો સમય કરાયો ને. એટલે
શિવલાલ આવ્યા એ હટાણે, જેની સમજણ સંતો વખાણે.
બધા સાધુ વખાણ કરકર કરે છે.
તેણે વસ્ત્ર આભૂષણ ભારી, ધન આદિકની ભેટ ધારી.
શિવલાલે આવીને ખૂબ આભૂષણો, ધન વગેરે બધું આપ્યું. ખૂબ વખાણ થયા, સમય પૂરો થયો. તે સમયે મૂર્તિ તથા ઉત્સવ વગેરેનો કુલ ખર્ચો 22,000 રૂપિયાનો થયો.
એ શિવલાલભાઈ એકલાય આપ્યો.
શિવલાલભાઈએ 22,000 રૂપિયા પૂરેપૂરા ચૂકવી દીધા, વાપર્યા. આ ભગા દોશીએ જોયું તો ભગા દોશીના મનમાં એમ થયું કે દીકરો વધારે પડતો સત્સંગમાં મોવડી થાય છે, બાપાને થોડુંક ઓછું ગમેલું. એટલે ભગા દોશી એમ બોલ્યા કે શિવલાલ આમ ઘર ન પહોંચે, વપરાય પણ બેટા કાંઈક માપમાં વપરાય, આટલું બધું ન વપરાય. આજે ઘણાને ઘરે આવા ડાયા માણસો ભગા દોશી જેવા જીવે છે, એની કાયમ આવી સલાહ હોય કે બહુ પછી ન પછી આપણે વપરાય, થોડું થોડું દેવું, બીજાને લાભ લેવા દેવું, સમજ્યા? બીજા ભલે લેતા. આમ વાત બનેલી. પછી હવે શિવલાલભાઈ લાંબુ રહ્યા નથી. હવે સાંભળજો, પછી ગુણાતીતાનંદ સ્વામી સાથે શિવલાલ ગયેલા, પછી એમની સાથે સમયો કરવા વડતાલ ગયેલા. વચમાં ધોલેરામાં શિવલાલભાઈએ વેપાર કર્યો, એમાં 22,000 રૂપિયા કમાણા, કાંઈક અહીંથી અહીં માલ લઈને દીધો. એ પછી વડતાલ વી આવી ગયા, વેપાર સોદો કરીને. પછી આવ્યા ત્યાં 22,000 કમાણા, આવીને વેચી દીધું. જાતી વખતે ખરીદ્યું, આવીને વેચ્યું. એમાં વળતા વેચ્યું ને 22,000 રૂપિયા આવ્યા. એની કોથળીઓ ભરાવી ગાડામાં નાખીને શિવલાલ બોટાદ આવ્યા અને ભગા દોશીને આપીને કહ્યું કે બાપા લ્યો, આ ભગવાનને અર્થે વાપર્યું તું, તે એક જ વેપારમાં 22,000 પાછા મહારાજે આપ્યા. આવા બુદ્ધિશાળી હતા, ખ્યાલ આવે છે? ફાગણમાં વાપર્યા ને વૈશાખમાં મહારાજે પાછા આપ્યા 22,000.
એ જીવા પરો શ્રીજી અર્થે તો આવી મળે છે, આમ આમ આવી મળે. માટે શ્રદ્ધા રાખો ને, એ નથી વાપરતા શું કામ?
હું કામ નથી વાપરતા? ભગવાનનો વિશ્વાસ રાખો, વાવશો તો ઉગશે.
એ જી ધન દેતા એ ધન મળે, ને માન દેતા એ મળે માન, પ્રેમ આપતા પ્રેમ મળે, અને ધાન વાવે મળે ધાન.
કાંઈક નાખવું જોઈએ પહેલા. આવી વાત બની ગઈ. અને હવેનો જે પ્રસંગ છે એ આજના તમામ દાનેશ્વરોને છાતીમાં ભટકાય એવો છે.
હવે કહું એક વાર્તા સમજ્યા જેવી અપાર, ડાયા જન સાંભળજો, કરજો ઊંડો વિચાર. નિજ સંશોધન કરવું તે કામ છે મહા મુશ્કેલ, મોટા સંત સેવ્યા વિના એ મળતો નથી ઉકેલ. આપણા દોષો આપણને નથી ઓળખાતા, કોઈક મોટા સંત કે હરિભગત આપણી અડખે પડખે વાળા ઓળખાવે તો જ ભાન પડે. એ અંગેની બોટાદમાં હમણાં મેં કથા કરી હતી દુલા કાગના એક ભજન ઉપર, પ્રભુ મને થાજે એવો અનુકૂળ જેથી મને હુજે મારી ભૂલ, એની વિશેડી આજ વિમોચન કરવાની છે. એક બે વાર નહીં, 5-10 વાર સાંભળજો, લેજો મજા આવે એવું છે. એટલે હવે સાંભળો શિવલાલ શેઠની વાત.
સ્વામી ગુણાતીતમાં જો શેઠને હોત નહીં હેત, આવી રૂડી તો વાર્તા સ્વામી ક્યાંથી એને કેત.
હેત હોય આપણામાં સંતને તો સારી વાત વઢી નહીં કહીએ કે આપણે એવું હેત સંતને આપણામાં થવા જ ન દીધું હોય સ્વભાવને લઈને.
એ જી સંત ચરણની રજમાં બેસી રહેવું આઠો જામ, જ્ઞાન હેતે હમ ભારવા રાત દી ઘનશ્યામ.
વાલા ભક્તો, ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી અને પછી યજ્ઞ પૂરો થયો, અવભૃ સ્નાન કરવા માટે સહસ્ત્ર ધરે બધાય ભેગા મળીને જાતા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલને પોતાની ગાડીમાં બેહાડ્યો. હવે ગાડા હાલ્યા જાય છે, સહસ્ત્ર ધરે નાવા જાય છે બધા. શિવલાલને સ્વામીએ ગાડીમાં બેહાડ્યો અને ધીમે રહીને કીધું, શિવલાલ કે હા સ્વામી, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તમે પધરાવી ખરું ને શિવલાલ? શિવલાલભાઈ કે હા સ્વામી. જરા કોળમાં જવાબ દીધો કે હા સ્વામી, એટલે સ્વામી ઊંડા ઉતરી ગયા. તરત સ્વામીએ તરત વધારે ટેસ્ટિંગ માટે બીજો સવાલ કર્યો, શિવલાલ તે ભાવનગરમાં આચાર્ય રઘુવીરજીની પધરામણી ભારે ધામધૂમથી કરાવી ખરું ને? તો કે હા સ્વામી. એટલે સ્વામી થોડાક ઊંડા ઉતરી ગયા, એટલે શિવલાલ પાછું બોલ્યા, સ્વામી ભાવનગરમાં સ્વામિનારાયણ ભગવાનનો વિજય થયો. આવું બોલ્યા. સ્વામીના મનમાં એમ થયું કે સ્વામિનારાયણ ભગવાનનો વિજય તારા મનમાં એમ છે કે મેં કર્યો, પણ કરતા હરતા મહારાજ છે એ વાત શિવલાલ તું ભૂલ્યો, એટલે સ્વામી ઊંડા ઉતરી ગયા. સ્વામીના મુખ ઉપર આનંદને બદલે અસંતોષ વ્યક્ત કર્યો સ્વામીએ, અને શિવલાલ મુખરેખા વાંચી ગયા કે મારી વાતમાં કંઈક ભૂલ પડી, સ્વામીને વાત ગમી નથી, કાંઈક ભૂલ થઈ લાગે છે. એટલે તરત જ બે હાથ જોડ્યા, ચાલુ ગાડે. ગુણાતીતાનંદ સ્વામીને શિવલાલભાઈ કે સ્વામી મારી કાંઈ ભૂલ થઈ? મારી ભૂલ થઈ હોય તો કૃપા કરીને મા બાપ કહો, મને ખોટું નહીં લાગે સ્વામી કહો, હું આપનો સેવક છું. આમ કીધું, આવી એમની નમ્રતાને ખપ જોઈને સ્વામી કે શિવલાલ, શિવલાલ તું એમ માને છે કે આ બધું મેં કર્યું? શિવલાલ તું આવું માને છો? પણ તું શું કરી શકે એમ છો? મહારાજે કરાવ્યું તેથી થયું. ઠાલો ઠાલો ફૂલાશમાં શિવલાલ, ઠાલો ફૂલાશમાં માનવ જાણે મેં કર્યું, કરતલ બીજો કોઈ નહીં તો આરંભ્ય અમથા રહે હો, કાંઈ ન થાય. હરી કરે સો હોય, ગાડા તળે શ્વાન ગતિ કરે છે તે માન મનમાં મિથ્યા ધરે છે કે આ બધું હું કરું છું, મારે લઈને થાય છે. સ્વામી કહે છે કે શિવલાલ ઠાલો ફૂલા છો, ગઢડામાં મૂર્તિ પધરાવી અને ભાવનગરમાં આચાર્ય રઘુવીરજીની પધરામણી થઈ એ તો બહુ શિવલાલ કામ હારું થયું, પણ તારા જીવ હામું જોઉં છું ત્યાં તો અડધો સત્સંગ તારે થઈ ગયો, અડધો ગાહી ગયો. આમાં તારા વખાણ બહુ થયા ને યજમાનના, એટલે અડધો સત્સંગ નાશ થયો. અંદર અહમ આવ્યું, દેહભાવ આવ્યો, રજોગુણ આવ્યો, માન આવ્યું, શિવલાલ બહુ ખોટું થયું.
કરતા સારા કાર્યને આવે થોડું કઈ માન, એ જી કરતા સારા કાર્યને જો આવે થોડું એ માન, અહમ આવતા જીવમાં ગૌણ થઈ જાય ભગવાન.
તરત પરમાત્મા ગૌણ થઈ જાય, સંતો ગૌણ થઈ જાય, હરિભગત ગૌણ થઈ જાય.
કોટી રૂપિયા વાપરે થઈને મોટા યજમાન, વખાણ સુણીને નિજ તણા
પછી આવી જાય જો રતિ માન, રતિ જેટલું જો માન આવી જાય તો લાપસી કરતા જાણજો થઈ ગયું લાબરૂ ભાઈ, લાપસી કરતા લાબરૂ થઈ ગયું સમજો. અભિમાન એને નડશે જરાય હગું નહીં થાય. આય તો વાંધો નહીં આવે પણ ભગવાનમાં જોડાવાનું થાય ને તે દી દાંડો નડશે. મહારાજની મૂર્તિનું સુખ નહીં આવે, આત્મા ભગવાનમાં ઓગળશે નહીં. અને જે સુખે ધ્યાન ભજન નિર્માનીપણે થતું હોય નહીં થાય, અભિમાન તો લોહી પી જાય બધાનું, અહમ તો બુરી બલા. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું, હું ટળે હરિ ઢોકડાની ટળાય દાસે રે, મુક્તાનંદ મહાસંતને હરિ પ્રગટ પાસે રે. શિવલાલભાઈને સ્વામીએ કીધું, શિવલાલ હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાન તાણે, તારા મનમાં એમ છે કે આ બધું મેં કર્યું હું કરું, આવું તારે કેમ થઈ ગયું કે છું? ભગવાનની ઈચ્છાથી ભગવાને કર્યું, તને નિમિત્ત બનાવ્યો, આમ કા નહીં સમજતો, હરખ શેનો થાય છે, તને વખાણ ગમ્યા? અને જે યજમાનને કે જે સેવા કરનારા સેવકને વખાણ આય ગિમાન ગળ્યું લાગ્યું એટલે કામમાં જ ગયો, પછી એની ભક્તિમ ઠેકાણું ન હોય, એ મોટો થવા ધોળાધોળી કરતો હોય વાંધો નથી, મોટો જરૂર થશે પણ ભગવાનના સ્વરૂપમાં હેતે સહિત એનો જીવ જોડાશે નહીં, પછી તકલીફ ન્યા થાય એની ખબર કોક અંતરદૃષ્ટિમાં જ્ઞાનમાં ગળેલા ઊંડા હોય ને એને પડે, બાકી બધાને મરે તોય નહીં પડે. આ બહુ ઝીણી વાત છે. શિવલાલભાઈને તો તરત સમજાણું, એણે હાથ જોડ્યા, ગળગળા થઈ ગયા, સ્વામી મને માફ કરો, મારે ખરેખર ભૂલ થઈ, સમજાણું મને. પછી સ્વામી કે, શિવલાલ હાલ જૂનાગઢ, તને જૂનાગઢ લઈ જવો છે, સમજાણું મારી હારે રાખવો છે, કારણ કે જૂનાગઢમાં પછી ફાગણવદ બીજને દિવસે હરિકૃષ્ણ મહારાજ પધરાવાના હતા, બે મૂર્તિ હારે તૈયાર થઈ. પછી શિવલાલને સ્વામીએ જૂનાગઢ ઉપાડ્યા, ત્યાં ભગવાનની વાતો કરી. સ્વામી કે, હું તને પાકો સત્સંગી કરીશ, કેમ જે આવા સાધુને મૂકીને જે સુખ ઈચ્છવું તે તો જેમ એક દિવસ ગાયનું વાછરું છૂટીને ગૌશાળાએ ગયું ને જાણે જે દૂધનું સુખ લાવ, પણ ત્યાં તો પોઠિયા ઉતરેલ, તે જ્યાં મોઢું ગાલવા જાય ત્યાં પાટું ખાય, તે પાટું ખાઈ ખાઈને મોઢું તો હોજી ગયું પણ દૂધનું સુખ આવ્યું નહીં, પછી પોતાની માં આવી તોય ધાવવા સમર્થ ન થયું, તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય છે તે તો પાટુઓ ખાધા જેવું છે. શિવલાલ આ વાતમાં ક્યાંક બીજી વાત સ્વામી કરે છે, શિવલાલને કોઈકે વખાણી વખાણીને ફૂલવી નાખ્યો છે એના હામી સ્વામી દ્રષ્ટિ કરીને કહે છે, એ સાધુ સામે કે આવા સાધુ વધી ટોકીને તને ભગવાનમાં જોડે એવાને પડ્યા મૂકીને તારા નકરા વખાણ કરે ને મોર બેહાડે ને ખૂબ ફૂલાવે ન્યા મોઢું ગાલે, મોઢું હોજી જાહે પછી માં આવશે ને તો એની દવાઈ કહેતા, તને એના વખાણ સાંભળીને સારું લાગશે અને એમાં હેત થાય વખાણનારામાં, અને પછી પછી તને અમારામાં હેત નહીં રહે, તારું બગડી જાહે. આવી વાત કોણ કરે કોજે? આ તો ગુણાતીતાનંદ સ્વામી કરી શકે અને શિવલાલ સાંભળી શકે, આને સાચો સત્સંગ કહેવાય. બાકી તો હે ઉત્રસ્ય લગ્ન વેલાયામ ગર્ધભા સુતિ પાઠકા હા અહો રૂપમ અહો ધ્વનિ પરસ્પરમ પ્રશ્નવંતી. સમજ્યા એમાં તમે કાંઈ ન સમજ્યા? ઊંટના લગ્ન થતા અને ગધેડા ગવૈયા તરીકે હતા, સમજાણો ખેલ એવો જામેલો. એટલે ગધેડા બધા ઊંટભાઈની વાહે વાહે ઝાંડડીયું થઈને ગાતા હતા, શું રૂપ તમારું શું રૂપ, ત્યારે ઊંટ પાસે આમ પાછું વળીને કે, હું તમારો કાંઈ મીઠો રાગ કોયલ શરમાય એવો. ઘણા તો આવું જ જીવન જીવતા હોય છે, ડીંડે ઢીંઢ માલકર કાંઈ લેવાનું હોય નહીં, પોલે પોલું બમ્બે બમ દંભ ડોળ અને ડબલ રોલમાં આખી જિંદગી પૂરી થઈ જતી હોય છે. કાંઈ સત્ય નંબળે, કાંઈ સાચું નંબળે, કાંઈ નક્કરતા નંબળે, આને પામવાનું શું ધુમાડાને ગોટામ, બસ આમ નામ પૂરું કરે. માટે જેને ખરેખર પરમ સત્ય એવા પરમાત્માને પામવા હોય તો બહુ નક્કર સત્ય જીવન જીવવું જોઈએ, રોલ મારે મેળ નથી પડતો ભગવાન પાસે, આ બધું હાલ્યું જાય. હાથ જોડ્યા, સ્વામી માફ કરો, હાલો જૂનાગઢ બીજું હું જો. અદ્ભુત વાતું છે. સ્વામી કહે છે કે આજ્ઞા ઉપાસનામાં ભંગ પાડશે
જ્યારે એવા કોક તમને ત્યારે આવા સાધુ પાસે નહીં બેહાય જેમ ગાયનું વાસરું ગાય પાસે ન ગયું તેમ. આમ શિવલાલને કીધું ગાડીમાં. એમ કહીને બોલ્યા, જે આમને આમ બે મહિના સુધી વાતો કરીશ ત્યારે મોરે ભગવાનમાં જીવ જોડાણો હતો એવો જોડાશે, આમનામ બે મહિના તને વાતો કરીશ તાર તારું હરખું થાય કે એટલું બધું આ તય અજમાનપણું વખાણ થયા ને એમાં આ બધું બગડ્યું. એવો તારામાં સ્થૂળ ભાવ આવી ગયો છે કે હાવ દેહભાવ ને આ વાતો તો ભગવાનમાં જોડાવાની છે શિવલાલ, આ કાંઈ ફૂલાવાની વખાણની નથી, આ વાતો તો ભગવાનમાં જોડાવાની છે. સ્વામીની વાત સાંભળી શિવલાલ શેઠ રહેવાનો કે ઘરનો કોઈ પણ વિચાર કર્યા વિના સ્વામી સાથે જૂનાગઢ ચાલી નીકળ્યા. બે મહિના સુધી સતત સ્વામીની સાથે રહ્યા, ત્યાંથી વડતાલ ગયેલા ને વચ્ચે સોદો કરેલો, આવો સમાગમ કર્યો, પાછા બ્રહ્મરૂપપણાને પામી ગયા. જૈસે હિ હેમ હુતાશ મેં ડાર કે ધોય વિકાર સોનાર તપાવે, દ્યોતત જ્યું દરજી પટફાટ કે કાષ્ટકુ બાડ સુતાર બનાવે, પાત્ર કુલાલ શિલાકર પાહન લોહ લુહાર સુધાર હિ લાવે, યું શિષ્યકુ ગુરુદેવ સુધારેત સોહી બ્રહ્માનંદ આનંદ પાવે. આ બ્રહ્માનંદ સ્વામીનો છંદ છે કે જૈસે હિ હેમ હુતાશ મેં ડાર કે, જેમ સોનાને અગ્નિમાં તપાવીને ધોઈ એમાં જે કાંઈ બગાડવાય ને કાઢીને હોળવલું કાંચન સોની બનાવે છે. બીજું દ્રષ્ટાંત, જેમ દરજી કાપડને કાતરથી વેતરી સીવી અને સરસ મજાના પેન્ટ શર્ટ બનાવે છે, કાંઈ તાકા ગળે ન બંધાય, ખ્યાલ આવ્યો, માણા શોભે એવું બનાવે દરજી, એમ કાપડને શોભાડે. કાષ્ટકુ બાઢ હુતાર બનાવે, સરસ મજાના લાકડાને કોતરી અને હુતાર સુંદર ઘાટ લાકડાને આપે. પાત્ર કુલાલ કુંભાર માટીમાંથી સુંદર નકશીવાળા ઘડા બનાવે છે, અને શિલામને કોતરીને સલાટ સુંદર મૂર્તિ ઘડે છે, લોઢાને લુહાર સુધારે છે, એમ સાચા સાધુઓ પોતાના શિષ્યને ટોકી ઘડીને સુધારે છે. સોહી બ્રહ્માનંદ આનંદ પાવે, અને એવા શિષ્યોને ભગવાન સહજાનંદ મળે છે, સાચો આનંદ મળે છે. આ વાત ઉપર માવદાનજી કહે છે, માવદાનજીએ ભગા દોશીનું ચરિત્ર લખ્યું છે, ભગા દોશીનું જીવન વૃત્તાંત કરીને પુસ્તિકા, એમાં આ પ્રસંગ લખીને એણે લખ્યું કે શિવલાલભાઈ તો ધ્યાનમાં બેસે ત્યારે દેહ ગેહનું ભાન ભૂલી જતા એવા બ્રહ્મરૂપ હતા, છતાં તેમાં ધર્મને બાને માયા પેછે તો મોટા સંતને ગમતું નહીં, તેથી જ સ્વામીએ તેને આવી ટકોર કરી. અને શિવલાલને પણ ધન્યવાદ કે તેમણે હવળું લીધું. સાચા સંત વઢીને કહે વખાણ ન કરે, કેમ જે તે સંતો ભક્તોની આંતરિક સ્થિતિને જોવે છે, એને એના જીવનું સુધારવું હોય, નહીં કે એને વખાણીને કંઈક પડાવી લેવું, આખી વાત જુદી છે. વાલા ભક્તો, એક દી ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલને વાત કરી, મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં, શિવલાલ ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં. ત્યારે શિવલાલ શેઠે પ્રશ્ન પૂછ્યો કે હે સ્વામી, મહારાજને પુરુષોત્તમ કેમ જાણવા ને બ્રહ્મરૂપ કેમ થવાય? ત્યારે સ્વામીએ કહ્યું છે, મહારાજ તો સર્વોપરી છે ને સર્વ અવતારના અવતારી છે ને સર્વ કારણના કારણ છે, તે ઉપર મધ્યનું નવમું ને છેલ્લાનું 38મું વચનામૃત વંચાવીને કહ્યું, આજ તો સત્સંગમાં આચાર્ય મંદિરને મૂર્તિઓ તે સર્વોપરી છે, તો મહારાજ સર્વોપરી હોય એમાં શું કહેવું? ગુણાતીતાનંદ સ્વામી બોલે, એ તો સર્વોપરી જ છે એમ સમજવું, અને બ્રહ્મરૂપ તો એમ થવાય છે, પુરુષોત્તમ કેમ જાણવા એ કીધું, બ્રહ્મરૂપ કેમ થવાય એનો ઉત્તર કરે છે. બ્રહ્મરૂપ એમ થવાય છે, આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન કર્મ વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે. પછી સ્વામીએ વચનામૃત પ્રથમનું 23મું, મધ્યનું 45મું, અમદાવાદનું 2જું અને 3જું વગેરે વચનામૃત વંચાવીને બોલ્યા છે, આ વચનામૃત સાંભળતા તો એમ જણાય છે જે કોટી કલ્પ સુધી એમ કર્યા વિના છૂટક્યો નથી, તે આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના મોટા ભગવાનના અવતાર હોય, પણ એમ કર્યા વિના છૂટક્યો નથી કહેતા, આ વચનામૃતમાં જે લખ્યું છે, મહારાજે કહ્યું છે, એમ વર્ત્યા વિના કોઈનો છૂટક્યો નથી, કેમ જે એ પણ મહારાજનો મત છે, તે ઉપર મહારાજનો કહેલા શ્લોક બોલ્યા છે, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા, શિક્ષાપત્રીનો શ્લોક 116મો. બ્રહ્મરૂપે થઈને ભક્તિ કરવી. બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંક્ષતી સમસર્વેશુ ભૂતેશુ મદભક્તિમ લભતે પરામ. આ ગીતાનો અદ્ભુત શ્લોક છે. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલિયા ગૃહિત ચેતા રાજર્ષિ આખ્યાનમયધીતવાન. આ ભાગવતનો આત્મારામચ્ચ મુનિયો નિર્ગંતા અપ્યુરુક્રમે કુર્વંત્ય હેતુ કિમ ભક્તિ મિથમ ભૂત ગુણો હરિહિ. આ પણ ભાગવતનો આ બધા અદ્ભુત શ્લોકો છે. વાલા ભક્તો, ઘણી વખત તમે આની કથામાં છણાવટ સાંભળેલી છે, અહીંયા કરતો નથી, એવા એવા ઘણા શ્લોક બોલીને કહ્યું છે શિવલાલ આવા થાય ત્યારે એના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે.
એ જી આવી વાતો કરતા મોટા સંતો અખંડ, તેથી બ્રહ્મરૂપ થઈ જતા અને ભૂલાઈ જાતું પાંડ. આવી વાતો ધબધબાવતા મોટા સાધુ, કંઈક જીવ બ્રહ્મરૂપ થઈ જતા, દેહ ભાન ભૂલાતા. એ જી સર્વોપરી સમજણની ઉડતી સોયો અપાર, પુરુષોત્તમને જાણતા ભક્તો હજારો હજાર, હજારો હજાર મહારાજને સર્વોપરી જાણીને ધામ ભેળાતા હતા. એવા જ્ઞાનના અખાડાઓ મંડાતા મોટા સંતોની વખતે. હવે બધું થોડું મોડું પડી ગયું. શિવલાલ શેઠ જ્યારે જ્યારે સંતોનો સમાગમ કરવા જતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતો જે જે વાતો કરે ને એને નોંધી લેતા. એ ક્યારેય નોટ પેન લીધા વગેરે સમાગમ કરવા નહોતા જતા, એની એવી ટેવ હતી. આ શીખવા જેવું છે, તરત સારી વાત આવે ને એટલે નખી લેતા. અને તેની એક શિક્ષાપત્રી જેવડી નાની પુસ્તિકા બનાવી અને પૂજામાં રાખતા કાયમ અભ્યાસ માટે. શિક્ષાપત્રી વાંચે પછી મોટા સદગુરુની જે કાંઈ વાતો એને ગમી હોય, પોતાને ગહાણેલી હોય, કામની હોય, જગાડે એવી હોય, એ નોંધી હોય, એ વાંચે. આમ જીવન સુધારણાનું કામ જાગ્રત બનીને કરતા. બધામાં આવું હોતું નથી, કહી તોય માનતા નથી, કરતા નથી. ખપ વિનાના જીવ ક્યાંથી કાંઈ અમલમાં લઈ શકો છો? શિવલાલભાઈ આવું કરતા, શીખવા જેવું છે આ. અને તે પુસ્તિકામાં શેઠે વાતો નોંધી છે, તે તેમના વંશજો પાસેથી મળતા પ્રસાદીભૂત નવ વાતો કવિ માવદાનજીએ નોંધી છે. એમાંથી થોડીક આપણે અહીં વાંચી લઈએ. અદ્ભુત વાતો છે. આ દેહ દુઃખરૂપ છે, શિવલાલની નોંધ પોથીમાંથી. આ દેહ દુઃખરૂપ છે તે સાક્ષાત થાય છે, કહેતા અનુભવાય છે અને પાછો જીવ ભૂલી જાય છે. આંજળીનું બહુ દુઃખ વડતાલમાં થયું હતું તે જોવા સારું સ્વામી આવ્યા શિવલાલને, ત્યારે વાત કરી જે આપણું પ્રારબ્ધ ભગવાનના હાથમાં છે અને આવરદા આવી રહી હોય તો ભગવાનને દેહ રાખવો હોય તો જ રહે, ને આવરદા હોય ને તેડી જવું હોય તોય તેડી જાય, ઇત્યાદિ ઘણી વાતો કરી. શિવલાલભાઈને જ કરેલી, ખબર કાઢવા ગયેલા સ્વામી આંજળીને જોવા અને ત્યાં કીધેલું કે આવરદા હોય ને તોય લઈ જવાય એટલે લઈ જાય, અને આવરદા ન હોય તોય ભગવાનને દેહ રાખવો હોય તો રાખે. સર્વે કરતા હરતા મહારાજ છે. ચૈત્રવદ બીજને દિવસે શિવલાલ શેઠને વડતાલમાં તાવ આવ્યો અને પોતે ગુણાતીતાનંદ સ્વામી ચૈત્રવદ ત્રીજને દિવસે જોવા ઉતારે પધાર્યા, ત્યારે હુંવાણ કરી ગયા. પછી વડતાલની સભામાં કહે, બાપ દીકરાનું નોખું નથી, તેમજ ગુરુ શિષ્યનું નોખું નથી. તે ઠેકાણે પોતે ગુણાતીતાનંદ સ્વામી ગુરુ અને હું શિવલાલ શિષ્ય, પોતે બાપ અને હું દીકરો એમ સમજું, એમ સ્વામીએ કીધું. જેના આપણે કહેવાના છીએ તેનું ભજન રાત દિવસ કરીએ છીએ, ને જેનો આશરો છે તે સર્વે જાણે છે, તે આપણી સર્વે વાતે ખબર રાખશે રાખશે રાખશે. વળી કહ્યું, તે ખબર રાખ્યા વિના નહીં જ રહે, કેટલીક વાતો અંતર્યામીપણે તમારી જાણું છું, એમ ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલને કીધું કે કેટલીક વાતો અંતર્યામીપણે તમારી જાણું છું. વળી સ્વામી કહે, બહુ ભજનનો આગ્રહ રાખે તો આને આ દેહમાં રહ્યા થકા અક્ષરધામ દેખાય એમ કહે છે. અને શ્રીજીએ કહ્યું, જે બહુ ભજન કરશે તે પુરુષોત્તમનું ધામ દેખશે. એક દાડો તો આ સંસાર મૂકવો જ પડશે, પણ હમણાં જઈને સાધુ પાસે એક મહિનો ન રહેવાય. એક વાર તો આ સંસાર ઠામુકો મૂકવો પડશે, પણ હમણાં કીધું કે એક મહિનો સાધુ ભેગો રહે તો ન રહે, બાકી એક્સિડન્ટમાં મરી જાય ત્યારે બધું ગયું, મહિનો ન નીકળે. મહારાજ કે, મને જેવો છું એવો જાણીને ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહે એટલી વાર જ મારું જો ધ્યાન કરે તો અનંત કોટી જન્મના પાપ બાળીને મારા ધામમાં લઈ જાઉં એવો હું છું. આવું મહારાજ બોલ્યા. ગાયના શિંગડા ઉપર કેટલીક વાર રાઈનો દાણો,
એટલી વાર જ મને જેવો છે એવો જાણીને જો ધ્યાન કરે તો એને આનંદ જન્મના પાપ બાળીને ધામમાં લઈ જાવ કે, અને હું છું એવો ન જાણે અને કોટી તપ કરે જપ કરે આ મંદિર હોનાના કરે તો પણ શું, ને બીજા જેવા જે અમને કહે છે તે અમને બહુ વહમું લાગે છે, એ વાત વિસ્તારીને કહી. આવું શિવલાલની નોંધપોથીમાં લખેલું છે. જેવી ગલહુતી પીધી હોય એવા ગુણ પ્રવર્તે છે એમ એકાંતિક સાધુની વાત એવી છે. એક વાત આ લખી છે કે જેવી ગળહુતી પીધી હોય એવા ગુણ પ્રવર્તે એમ એકાંતિક સાધુની વાત આવી છે.
એ જે એકાંતિક સાધુ સેવતા થાય છે સાચું જ્ઞાન, સાચું હેત જો રાખીએ તો ટાળી દે અજ્ઞાન. સંત વિના સમજાય ના કદીએ જેમ છે તેમ, સંતમાં પ્રીતિ રાખજો જેમ દેહમાં છે એમ. એ જી સંતમાં પ્રીતિ રાખજો જેમ દેહમાં છે એમ.
આવી અદ્ભુત શિવલાલભાઈની કથા વાલા ભક્તો આજે આપની આગળ કહી સહજાનંદ સ્વામી મહારાજની.
વાલા ભક્તો જનો, પૂજ્ય સ્વામીએ વચ્ચે વાત કરી હતી જ્યારે ગાંધીનગર વાળા પરમ પૂજ્યપાઠ શાસ્ત્રી જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી પધાર્યા ત્યારે, કે સદગુરુ આધારાનંદ સ્વામી એમની બહુ મોટી છેલ્લી ઉંમરમાં અથાગ મહેનત કરી સ્વામિનારાયણ ભગવાનના અતથી ઇતિ સુધીના ચરિત્રો, ઉપદેશો, નાના મોટા પ્રસંગોને વણી મહાભારત જેવો મહાકાય શ્રી હરિચરિત્રામૃત સાગર નામનો ગ્રંથ હિન્દી ભાષામાં લખ્યો, એનું એમણે શબ્દશઃ ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું છે, અને એનું વિમોચન કરવા માટે આપણા મંડળના પરમ ભજનાનંદી સંત પરમ પૂજ્યપાઠ ભંડારી સ્વામી અને પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી બંને સંતો પધારશે. એમના કરકમળોથી આજે ચોથા આલ્બમનું વિમોચન થાય છે. બોલો સ્વામિનારાયણ ભગવાન. જેમના પરમ પવિત્ર કરકમળો દ્વારા અને જેમની દિવ્ય બુદ્ધિ દ્વારા આપણે આધારાનંદ સ્વામીનો આવો મોટો ગ્રંથ ગુજરાતીમાં ઘેર ઘેર પામવાના છીએ, એવા આપણા સંપ્રદાયના ઘરેણા જેવા એક સ્તંભ જેવા વિદ્વાન અને સાધુતાથી સભર પરમ પૂજ્યપાઠ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીશ. આ સભા અમને તેઓના રૂડા ઉદબોધનથી નવાજશે, આશીર્વાદની અમી વર્ષાથી અભિષિક્ત કરશે પરમ પૂજ્યપાઠ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી.
કોઈ માણસ જેને તમે સારા વિદ્વાન તરીકે ગણતા હો, સભામાં જાહેરાત કરતા હો, એ આખીર તો મનુષ્ય છે. માણસમાં જેટલું એ જાણે છે એ કરતાં લાખ ગણું અજ્ઞાન ભર્યું છે. એ આંખો ન હોય ને એ કામ શું કરે, કાં ગાય અને કાં દળે. એક જમાનામાં હાથની ઘંટીઓ હતી, તે આંધળો હાથમાં ઘંટીનો હાથો પકડીને દળ્યા કરે. જેને અન્ય વ્યવહારનું કાંઈ જ્ઞાન ન થયું યા ન સૂજ્યું યા એમાં રુચિ ન થાય તો જગતના વ્યવહાર તરફથી આંધળો થયેલો હું શું કરું, આ ભગવાનના ગુણ લીલા ચરિત્ર અથવા તો આત્યંતિક કલ્યાણને કરનારા જે મહાપુરુષોએ શાસ્ત્રો લખ્યા એ શાસ્ત્ર સમજાય એવી ભાષામાં લખતો ગયો. પણ ગ્રંથનો વિચાર કરતા, અર્થબોધ વિચારતા, વાક્ય રચતા જે સતત ભગવાનનું ચિંતન રહે છે એને હિસાબે બીજા તો જે લાભ લઈએ ભગવાન સ્વામિનારાયણના બીજા કૃપાપાત્ર જે થતા હોય તે, પણ હું તો પહેલાં આ સત્સંગનો, આ મહાપુરુષોનો કે ભગવાન સ્વામિનારાયણનો કૃપાપાત્ર એ થયો છું કે મને બીજો કોઈ વચ્ચે સંકલ્પ કે વિકલ્પ ન થાય. અને એનું કારણ જ એ કે સતત અમારે એ છે, ભગવાન પરાયણ થયા સિવાય આ દુનિયામાં બીજું કોઈ વચનામૃતના સિદ્ધાંત, એકદમ શરૂઆતનું માક્ષર સુધી ચોથનું વચનામૃત વિચારીએ તો ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવાની જ વાત છે. હવે એ વાત જો સત્સંગની કૃપાથી કહું, ગુરુજનોના આશીર્વાદથી કહું, અમારા હરિપ્રકાશ સ્વામી એના કહેવાથી કહું, કે સ્વામી જ્ઞાન જીવનદાસજી એમની તીવ્રતર ઈચ્છાથી કહો કે સલાહથી કહો કે વાતચીતથી જે કહેવું હોય જે શબ્દ કહો એ કામ થઈ રહ્યું છે. હું મારા વ્યક્તિગત મોટા લાભમાં છું. જો ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત અને એ જે શાસ્ત્રોનું અધ્યયન એ બધું વિચારીએ ને તો આ ગ્રંથના અનુવાદ કરીને તૈયાર કરતા ભગવાન મારા ઉપર રાજી છે, સત્સંગ મારા ઉપર રાજી છે, આ સંતો બધા રાજી છે. ખરેખર પુરુષાર્થ જાજાનો છે. આ સંતો અને આપ સૌ એને સપ્રણામ, જય સ્વામિનારાયણ કહી હું વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.
જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ ભગવંત બહુ નામે સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી.